ફિનિક્સ એરિઝોના ડોક્ટર હરિભાઈનું કસાય અને મિથ્યાત્વ ઉપર પ્રવચન.
કસાય નીકળો છે શબ્દ સેના ઉપરથી? કૃષિ ઉપરથી. કૃષિ એટલે ખેતી, એટલે કસ એટલે ખેતી, જેનાથી સંસાર ઉપજે. અનંતકાળથી સંસાર છે અને સંસાર ચાલો આવે જેના દ્વારા, એનું નામ કસાય છે. કસાય એટલે રાગ દ્વેષ. કસાય એટલે કામ ક્રોધ એ બધા એની અંદર કસાયમાં આવે. ક્રોધ માન માયા ને લોભ, ચાર ચાર કસાય. અને નવ નો કસાય. નો કસાય એટલે ઈષત કસાય. ઈષત એટલે થોડા. તો એ કહ્યા કે એ નવ પ્રકારના જે નો કસાય છે તેમાં રતિ, અરતિ, ભય, જુગુપ્સા, ત્રણ વેદ, એ આદિ નવ કસાય માં જાય. રતિ કોઈને માટે બહુ સ્નેહ થાય, અરતિ એની ઉપર દ્વેષ થાય, ભય કોઈ જે ભય છે એ પણ કસાય છે. આપણે ભય લાગે એ કસાય છે, એનાથી આપણે કર્મ બંધાય. જેટલો આપણે ભય લાગે એટલો પણ કર્મ બંધાય. તો નવ તો એ અને ચાર ક્રોધમાન માયા ને લોભ. તો નવ ને ચાર તેર પ્રકારના કસાય થયા. પણ હવે આ જે ચાર છે ક્રોધમાન માયા ને લોભ, એના ચાર ભાગ છે એટલે એ સોળ જાત છે એની. અને નવની પણ છત્રીસ જાત છે પાછી. એ ચારે ચાર અંતાનુબંધી સાથેનો ક્રોધ, અનંતાબંધી સાથેનો ક્રોધ, અપ્રત્યાખાની ક્રોધ, પ્રત્યાખાનવરણ ક્રોધ અને સંજલન ક્રોધ, એ ચાર પ્રકાર. તો એ પ્રમાણે સોળ પ્રકાર થયા કસાયના. સોળ કસાયના સોળ પ્રકાર. એ જ પ્રમાણે નવ કસાય, નવ નો કસાય, એટલે બધું થઈને પચીસ પ્રકારના કસાયનું વર્ણન શાસ્ત્રમાં હોય છે. કે ભાઈ કસાયના પ્રકાર કેટલા? તો કે પચીસ પ્રકારના કસાય છે. ખરેખર તો પચીસ પ્રકાર નથી, વધારે પ્રકાર છે. કે નવ નો કસાયના પણ અંતનુબંધી આદિ ભેદો છે જ. તો કસાયના પ્રકાર ચાર પ્રકાર, ચાર પ્રકારના પાછા બીજા ચાર, એટલે સોળ પ્રકારનો કસાય થયો. આપણે ત્યાં ઘણો ક્રોધ કરે કોઈ માણસ, ઘણો ક્રોધ કરે એટલે ઘણો કસાય, ઓછો ક્રોધ કરે એટલે ઓછો કસાય, એવું છે નહીં. એવું છે નહીં. એ તો માણસ શાંત બેઠો હોય અને અનંત કસાય હોય, અને એક માણસ નાની લડાઈમાં ઉભા હોય અને અલ્પ કસાય હોય, એટલે એ સ્વરૂપ આપણે બરાબર જાણવું જરૂરી છે. તો જે કસાય મિથ્યાત્વ સહિતનો છે તે અંતાનુબંધી કસાય. મિથ્યાત્વ સહિતનો કસાય તેને અંતાનુબંધી કસાય કહેવાય. પછી બીજો પ્રકાર અપ્રત્યાખાનાવરણ, એટલે કે જ્યાં સુધી હજુ વ્રત લીધા નથી, એટલે મિથ્યાત્વ જે છે પેલે ગુણસ્થાને કહેવાય. અને પેલે ગુણસ્થાને કે જે કસાય હોય અંતાનુબંધી જ કસાય હોય, એટલે જેને આત્મજ્ઞાન નથી થયું, જેને આત્મદર્શન નથી થયું, એ બધાને અંતાનુબંધી કસાય હોય. પછી થોડોક ઓછો વધતો હોઈ શકે, મિથ્યાત્વ ઓછું વધતું હોઈ શકે, પણ જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી એને અંતાનુબંધી કસાય હોય. અંતાનુબંધી કસાયનો અર્થ થાય છે અનંત નામ સંસાર, જે સંસારનો બંધ કરાવે તે અંતાનુબંધી કસાય. એટલે પેલે ગુણસ્થાને કે જગતના બધા જીવો, મોટા ભાગ બધા જીવો, જ્ઞાની સિવાયના બધા જીવો પેલે ગુણસ્થાને કે છે, અને બધાને અંતાનુબંધી કસાય છે. અંતાનુબંધી કસાય ચોથે ગુણસ્થાને કે જાય, એટલે જયારે ચોથે ગુણસ્થાને કે એટલે જેને આત્મદર્શન થાય તેને જ અંતાનુબંધી કસાય જાય, અને તેના જ સંસારનો ધીરે 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 પછી અભાવ થાય. ત્યાં સુધી સંસારનો અભાવ થાય નહીં. એટલે કહ્યું ને
એ શ્રીમદજી પેલી વાત જ ન કરી આત્મસિદ્ધિમાં, જે સ્વરૂપ સમજ્યા વિના ભયનો દુઃખ અનંત, એટલે સ્વરૂપનું સમજવું એટલે સ્વરૂપને જેમ છે તેમ અનુભવવું. સ્વરૂપનું સમજવું એટલે બુદ્ધિપૂર્વકનું સમજવાની વાત નથી, પણ સમજવું એટલે જેમ છે તેમ ઓળખવું, જેમ છે તેમ ઓળખવું, એટલે કે આત્માનો જેમ છે તેમ અનુભવ કરવો. એ અનુભવ કરે તો આત્મા જેવો છે તો ઓળખાય, સમજાય, નહીતર સમજાય નહીં. કે બોલવામાં કઈ આત્મા સમજાય નહીં, જેમ કે કેળું, કે ભાઈ કેળું મીઠું, પણ એટલા મીઠાથી કઈ કેળાની ખબર આપણને પડે નહીં, એટલે મોઢામાં નાખો તો ખબર પડે કે આ કેળું છે ને આ કેરી છે ને આ જાંબુ છે. હે, તો કેળાની ઓળખાણ ક્યારે થાય? એકલા મીઠું એટલું કહેવાય એવા શબ્દમાંથી કઈ કેળાની ઓળખાણ થતી નથી, પણ તમે એને અનુભવો તો તરત કે ભાઈ આ તો કેળાનો સ્વાદ છે. આંખ બંધ કરી અને મોઢામાં મૂકી દીધું હોય કેળાનો ટુકડો તો તરત કહી શકે ભાઈ આ કેળાનો સ્વાદ છે. કોઈ પણ હોય કે આ કેરીનો સ્વાદ છે, આ સાકરનો સ્વાદ છે, ન કહી શકે, પણ એના વર્ણનથી કઈ સ્વાદની ખબર પડે આપણને, એટલા વર્ણનથી કઈ ખબર પડે નહીં. તો આત્માના એકલા વર્ણનથી આત્મા કેવો છે ખબર પડે નહીં, પણ વર્ણન દ્વારા થોડીક વાત આપણે કરી શકીએ, એટલે શાસ્ત્રકારો આ બધું વર્ણન કરેલું છે. શાસ્ત્રમાં બીજું શું કર્યું, આત્માનું વર્ણન કરવામાં આવ્યું છે, અસહનું વર્ણન કરવામાં આવ્યું, આત્માનું વર્ણન કરે, એ બધું વર્ણન છે. પણ વર્ણન માત્રથી બધી વાતો આપણે સમજાઈ જતી નથી, પણ બીજો કોઈ આપણી પાસે ઉપાય નથી સમજાવવાનો. કોઈને સમજાવવું હોય તો ભાઈ શબ્દ દ્વારા સમજાય, પણ શબ્દ દ્વારા બધું સમજાઈ જાય? બધું સમજવાનું અનુભવ દ્વારા છે. તો જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં, અને મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી અંતાનુબંધી કસાય જાય નહીં. મિથ્યાત્વ છે એ રાજા છે, અને અંતાનુબંધી કસાય છે એના સરદાર છે. જો રાજા મરી જાય તો પછી સરદાર ધીરે 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 નાશ થઈ જાય, સરદારનો નાશ થવાનો જ છે. તો એ બધા એનું મિથ્યાત્વનું રક્ષણ કરે છે. કોણ? આ બધા કસાય. તો મિથ્યાત્વ જાય તો જ અંતાનુબંધી કસાય જાય. કોઈ ઘણો ક્રોધ કરે ને કોઈ દેખાવમાં ઘણો ક્રોધ કરે ને ઓછો ક્રોધ કરે એવું એવાને એને ઘણો ક્રોધ નથી લીધો, એ તો લેશામાં જાય, એ તો લેશામાં જ એક અંતાનુબંધી કસાય હોય અને એક લડાઈમાં ઉભો હોય, અને એક જ્ઞાની હોય અને લડાઈમાં ઉભો હોય, તો જ્ઞાની લડાઈમાં ઉભો હોય તે પણ કર્મ બાંધતો નથી, પેલો સંસાર બાંધી નરકમાં જાય, એટલો કર્મનો બંધ એને પડે. તો ક્રિયાથી કર્મનો બંધ નથી, બાહ્ય ક્રિયા શું થાય છે એની સાથે સંબંધ, કર્મને બહુ સંબંધ છે નહીં, પણ અંતર કસાય શક્તિ કેટલી છે, અંદર કેટલો કસાય છે એની ઉપર આધાર રાખે છે. જેમ કે આ ઝાડ છે, કંઈ કસાય આપણને દેખાય છે, પણ અનંતાનુબંધી તીવ્ર કસાય છે, તો ઉપર દેખાય માટે કસાય એવું જૈન દર્શનમાં છે નહીં. એટલે આ મૂળ વાત તો આ જ સમજવાની છે કે અનંત અનુબંધ સાથેનો જે કસાય છે, મિથ્યાત્વ સાથેનો જે કસાય છે, તે સંસારનું કારણ છે. તો જ્યાં સુધી મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી અંતાનુબંધી કસાય ન જાય, અને ત્યાં સુધી સંસાર ચાલુ ને ચાલુ રહે, એટલે જન્મ મરણ ચક્કર ચાલુ ને ચાલુ રહે, અને જન્મ મરણના ફેરામાં મોટો ભાગ તો જીવ એકન્દ્રી, બેન્દ્રી, ત્રેન્દ્રી, ચોઇન્દ્રી અને પચેન્દ્રીની, એટલે મોટો ભાગ તો ત્રસ પર્યાયમાં જ રહે છે, એટલે પચેન્દ્રીય પર્યાયમાં રહે તો પણ ત્રસ પર્યાય, મોટો ભાગનો જીવ આપણો આપણો મોટા ભાગનું આપણું જીવન એકન્દ્રીમાં જાય છે. હવે આપણે અત્યારે તો એ વાત બેસે નહીં જલ્દી, પણ જો આપણે જોઈએ બરાબર તો આપણો ખ્યાલ આવે કે વધારે વધારે જીવો ક્યાં છે, એકંદરીમાં. વધારે વધારે જીવો ક્યાં છે? એકંદરીમાં. અગર તો ત્રસમાં તો હવે ઝીણા ઝીણા જીવડાનો કોઈ પાર, કીડીઓનો કોઈ પાર છે? માખીઓનો જુઓ, કીડીઓનો જુઓ, માછલાનો જુઓ, પાર અસંખ્યાતા. પણ વધારે વધારે જીવ એકંદરીમાં, કેમ કે બેક્ટેરિયા કેટલા આપણા એક આપણા એક આપણી ઇન્ટેસ્ટાઇનની અંદર અબજો છે કે નહીં, આપણા પેટમાં અબજો બેક્ટેરિયા છે, એ બધા જીવ છે. તો બધા એકંદરી, એટલે મોટા ભાગના નું જીવન દુઃખમાં જ જાય છે જીવનું. અત્યારે આપણને જે સાધન સામગ્રી મળી છે એવું તો ક્યારેક જ પ્રાપ્ત થાય છે, પણ પછી આ મળ્યા પછી જીવ આ વાત નહીં કરે એટલે પાછો પાછો એમાં એમાં જતો રહે. અને એવું તો અનંતકાળથી બની રહ્યું છે. તો અંતાનુબંધી કસાયનો અર્થ જે કસાય સંસારની અંદર રખડાવે અને અનંત દુઃખ આપે. કેટલું દુઃખ આપે? અનંત, અંત રહિત, એનો અંત જ નથી દુઃખનો. દુઃખ 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 સિવાય અનુભવ જ નહીં. તો એવું અનંત દુઃખ આ જીવે ભોગવું છે અને હજુ પણ અંતાનુબંધી કસાય એનો એટલે મિથ્યાત્વ અને અંતાનુબંધી કસાય ન જાય તો અનંત દુઃખ ભવિષ્યમાં પણ એ ભોગવશે. એટલે જ્યાં સુધી એ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એના દુઃખ જ એને ભોગવવાનું છે. એ માને કે ન માને વાત આમ જ છે. એમાં કઈ કોઈ આગું પાછું જરાય થઈ શકે એમ છે જ નહીં. વર્તમાનમાં પણ મિથ્યાદ્રષ્ટિ જીવો દુઃખ જ ભોગવે છે પણ બીજા કરતા કંઈ ઓછું દુઃખ ભોગવું એટલે માને કે અમે સુખી છીએ. પણ એને સુખ કેવું છે એવું તો કોઈ દિવસ મિથ્યાદ્રષ્ટિજીવે જોયું જ નથી. કેમ કે આત્મદર્શન થાય એને જ સુખ સાચા સુખનો ખ્યાલ આવે. બીજાને સાચા સુખનો ખ્યાલ આવતો જ નથી. સુખ કેવું ખબર જ નથી એને. કેમ કોઈ ભોગવું નથી પછી સુખની શું ખબર પડે? દુઃખ ભોગવું છે. પણ પેલો 105 ડિગ્રી તાવ હોય માણસને અને પછી બીજે દિવસે આપણે પૂછીએ કે ભાઈ કેમ છે કે આ તો સારું છે આ તો 101 છે પણ 101 તાવ છે કે શું છે? એમ આપણે બધા પણ સુખી છીએ એટલે 105 ડિગ્રી તાવને બદલે અત્યારે આપણે 101 ડિગ્રી તાવ વાળા છીએ. આપણે 101 ડિગ્રી તાવ વાળા છીએ. દુઃખ જ છે પણ આ વસ્તુ દેખાતી નથી. અને આખું જગત દુઃખી હવે તે સુખી દેખાતો નથી જીવ. પછી કમ્પેરિઝન કરવા ક્યાં જઈએ? અને સુખી કોઈક જીવ હોય તો બહારથી કઈ ખબર પડે ને સુખ તો અંતરથી ભોગવે કે બહારથી ભોગવે તો એના દુઃખની સુખની આપણે બહુ ખબર પડે નહીં. પણ જો આપણને એ તરફનો અનુભવ હોય તો પછી સામા માણસ ક્યાં છે એનો ખ્યાલ આવે. નહીં તો આપણે ક્યાંય ખ્યાલ ના આવે. મને પેટમાં દુખતું હોય હું બટોબટો વાતો કરતો જો તમને શું ખબર મને પેટમાં દુખે શું ખબર પડે? કઈ નહીં. તો સુખ આ જીવે કદી ભોગવું નથી. એક સેકન્ડ પણ સુખ ભોગવું નથી. એક સેકન્ડ સુખ જો સાચું ભોગવે પણ ક્યારે ભોગવે? કે જયારે એને આત્મદર્શન થાય. તો આપણે કસાયની વાત કરીએ છીએ તો આ મુખ્ય કસાય આ છે. તો મિથ્યાત્વ એટલે શું? કે જેના દ્વારા સંસારનો બંધ પડે છે. કેમ કે જ્યાં અંતાનુબંધી કસાય છે ત્યાં મિથ્યાત્વ હોય જ. તો મિથ્યાત્વ જાય તો જ અંતાનુબંધી કસાય જાય. તો આપણે મિથ્યાત્વ સમજવું જોઈએ. પેલા કોઈ મિથ્યાત્વ શું? મિથ્યાત્વનો અર્થ થાય છે મિથ્યા દર્શન. જેવું રૂપ છે એવું રૂપ ન જોવું. ભગવાને કહ્યું છે એવું આપણે ન જોવું પણ એને અન્યથા જોવું. એને અંતાનુબંધી કસાય કહે છે. જે આપણું નથી એને આપણું માનવું. આત્મા તમે આપણે આત્મા છીએ પણ આત્મા વિસરાઈ ગયો. આત્માને આત્મા પ્રમાણે આપણે હું આત્મા છું એવું ન માનવું પણ આ શરીર આત્મા. તો શરીર તો જળ છે એને આત્મા માનવું એ મિથ્યાત્વ. જ્યાં સુખ નથી ત્યાં સુખ માનવું. ઇન્દ્રિયના વિષયોની અંદર આભાસ માત્ર સુખ છે એમાં સુખ માનવું કે ભાઈ આ બધા સાધન સામગ્રી બધી મને મળી જાય તો હું સુખી થઈ જાઉં. પણ બધી સાધન સામગ્રી વાળો જીવ પણ અહીંયા અમેરિકામાં ગણાય છે. એને પૂછ્યો તો એ કહેશે કે મારે તો પ્રોબ્લેમ તો છે ને છે. પ્રોબ્લેમ રહીત મને અહીં માણસ બતાવો. એ તો જ્ઞાની જ પ્રોબ્લેમ રહીત હોય. બીજા કોઈ પ્રોબ્લેમ રહીત હોતા જ નથી. એને હોય બધી સામગ્રી સુખ થતું. બધી સામગ્રી હોય એવી સામગ્રી વાળો જીવો અહીંયા છે તો બધી સામગ્રીમાં આપણે શું સામગ્રી ગણી કે ભાઈ એને એની પાસે શરીર નિરોગી હોય તો કે હું સુખી. પછી એની પાસે ઘણા પૈસા હોય રહેવાને માટે ઘર હોય અજ્ઞાકિત પત્ની હોય બાળકો સારા હોય સોસાયટીમાં માન હોય માનપાન બધું આવો આવો પધારો પધારો તો આપણે સુખી. પણ આવું ન હોય એવા આવા તો ઘણા જીવો છે અહીંયા. પણ એને પૂછ્યા હોય કે તમારો પ્રોબ્લેમ છે એને પ્રોબ્લેમ છે. ગોળવટરને પૂછવા જઈએ તો શું કહેશે? એને આ બધા સાધન સામગ્રી આ બધી સામગ્રીઓ છે એને પણ એ સામગ્રીથી સુખ નથી. એ સામગ્રી તો અલ્પ સુખ છે. એ બધી સામગ્રી હોય આપણી પાસે બધી સામગ્રી હોય પણ 105 ડિગ્રી તાવ આવે તો એકી સામગ્રી એના પૈસા એની મોટર એના પૈસા એના સગાવાલા એ કાંઈ કામ આવે છે કે મારા પૈસા પૈસા જવા દે મારા તાવ ઉતરે તો ઠીક. 105 ડિગ્રી થયો છે ઈ જાય તો ઠીક. એને કઈ એક બધી સામગ્રીનું ઘર ઘર એને કામ આવે તાવ ઉતરવામાં. એ તો એમ કે આ ઘરે નથી જોતું ને મારે આ ગાડી મોટર નથી જોતી ને મારે આ કાંઈ જોતું ને મારો તાવ ઉતારો મારે બીજું કાંઈ જોતું નથી. હાય હોય હાય હોય કેમ સામગ્રી શું કામ કર્યું એને. જે સામગ્રીથી મેં સુખ માન્યું તો જો પાંચ સામગ્રીથી સુખ આપણે પૂરું હોય તો પછી એક સામગ્રી શરીર સારું ન હોય તો ચાર સામગ્રીને તો સુખ પ્રાપ્ત થવું જોઈએ ને. થાય છે ચાર સામગ્રીનું સુખ પ્રાપ્ત થવું જોઈએ. આપણે 80% સુખ અને 20% દુઃખ હોવું જોઈએ. બધી સામગ્રી મળી હોય એમાં ધારો તાવ આવ્યો એવો રોગ થયો મોટો કેન્સર થયું તો કેન્સર એટલે શરીરમાં થયું પણ બાકી તારે સામગ્રી છે ને તો એ કેન્સર વાળો 100% દુઃખી છે કે 80% સુખી અને 20% દુઃખી. તો 80% સુખી હોવું જોઈએ ને 20% સામગ્રી ગઈ એની. એવું કઈ છે નહી. સામગ્રી આપણે સુખ આપી શકે એમ છે નહીં. આ બધી સામગ્રી કેમ સુખ નથી આપતી તો એ માન્યતા એવી છે કે પણ એક ક્ષણિક સુખ આપણને આપે છે એટલે સુખનો આભાસ કરાવે છે. લાડવો ખાધો મોઢામાં ત્યાં સુધી સુખ પાક લાગ પછી એને 15 દાડા પછી ના ના 15 દાડા પછી એના સ્વાદે યાદ ના રહી આપણને. 15 દાડા પછી તમે જાંબુ 15 દાડા પહેલા ખાધા હોય એ જાંબુનો સ્વાદ યાદ રહે જ 15 દાડા પછી નહીં. તો એ તો આપણને પોતાને જે વસ્તુ ઉપર રાગ છે એ જ વસ્તુ આપણે સુખરૂપ કેટલો સમય લાગે છે એટલો સમય લાગે છે થોડો. તો આ બધા પદાર્થોમાં સુખ નથી થયા સુખ બુદ્ધિ કરવી એનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વનો અર્થ શું? જે વસ્તુ જ્યાં ન હોય તે વસ્તુ ત્યાં માનવી, પોતે આત્મા છે એ વસ્તુને ભૂલી અને પોતે શરીર છે એમ માનવી. હવે પોતે આત્મા પોતે જ્ઞાન કરનાર પોતે સુખ પૂર્ણ સુખ સ્વરૂપ છતાં એ બધી વાતને ભૂલી અને શરીર તે હું અને પોતે જુએ છે કે કોઈનું શરીર કાયમ રહ્યું નથી પોતે નજરે જુએ છે પણ એને કોઈ દિવસ એનો વિચાર કર્યો નથી કે આ બધું શું થઈ રહ્યું છે આ કેમ છે એનો વિચાર જ નથી. તો જેમ એક બાજુવાળો કરે એ પ્રમાણે આપણે કરે અને એકબીજા એમ જ કહીએ સુખી થવું તો પૈસા ભેરા કરો સુખી થવું તો પૈસા ભેરા કરો. અહીં તો પૈસા હશે તો કોઈક પૂછશે નહીં તો કોઈ પૂછશે કરશે નહીં. પણ પછી કેટલા જેવી પૈસા કે 5 લાખ ત્યાં સુધી 5 લાખ એ ભેરા કરે ત્યાં સુધી 55 વર્ષ થઈ ગયું હોય અને ત્યાં તો પછી એને ભોગવવા જેટલો ટાઈમ ન રહ્યો હોય હા એકાએક પછી હાર્ટ એટેક આવે. પેલા પછી બધા ભેરા કરેલા આમ જુએ પેલો સિકંદર હતો બિચારો ભણે વખતે કે આ શું બધું આટલી બધી મેં મહેનત કરી એટલા બધા રાજ એટલી બધી સંપત્તિ ભોગવવાનો તો એક સમય પણ મને રહ્યો. તો મોટાભાગની આપણા બધાની જિંદગી એ પ્રમાણે જાય છે. પૈસા ભેગા કરતા કરતા 50 વર્ષ નીકળી જાય અને પછી 50 વર્ષ નીકળી જાય ત્યારે એક બેંક માનગી આવે ત્યારે એને એ પૈસા ભોગવવાનો એને ટાઈમ ન હોય. જો કે ભોગવવામાં કઈ છે જ નહીં ખરેખર તો જે પાપ જ છે અને પણ એમાં આવે જ નહીં તો એની જિંદગી પૂરી થઈ ગઈ ને એની જિંદગી પૂરી થઈ ગઈ એટલે મનુષ્ય ભાવે હારી ગયો. તો મનુષ્ય ભાવ ના હારવો હોય એને આ વાત સમજવી પડશે. આ સમજ્યો 10,000 વર્ષે સમજે 1,000 વર્ષે સમજે કે 1,00,000 વર્ષે સમજે આ સમજે એને છૂટકો છે. માને ન માને અમે માને પણ ન માનો એમાં કોણ માનતો કોને પડી છે કે તું માન કે ન માન એની કોઈને પડી જ્ઞાનીઓને એની પડી ને તું માન કે ન માન. વાત આમ છે ભાઈ તું માન કે ન માન પણ પછી શું. એક વખત એક માણસ કૂતરાના ભાવમાં જતો રહ્યો પછી શું. પછી એને ધારો જાતિસ્મરણ જ્ઞાન થાય અને બધું એને યાદ આવે તો શું પછી શું પુરુષાર્થ કરે કઈ ન થાય. તો મિથ્યાત્વનો અર્થ શું છે કે જ્યાં સુખ નથી આપણે બધા પ્રયત્ન શેનો કરી સુખ મેળવવાનો પ્રયત્ન કરી બીજો તો કોઈ આપણો પ્રયત્ન છે જ નહીં કે હું દુઃખી ન થાવ. સુખ આપણે શું જોઈએ છીએ સુખ જોઈએ છીએ હું દુઃખી ન થાવ બીજું તો આપણે કંઈ જોતું નથી સુખ જોઈએ છીએ. તો જ્યાં સુખ નથી ત્યાંથી સુખ પ્રાપ્ત કરવાનો અનાધિકારથી આ જીવ પ્રયત્ન કરી રહ્યો છે. એટલે કે મિથ્યાત્વ છે એ દારૂ જેવું છે. મિથ્યાત્વનો બીજો અર્થ થાય છે ભ્રમણા ભ્રમણા ભ્રાંતિ. જેમ દારૂડિયાને પોતે કોણ છે એનું ભાન રહે નહીં અને રસ્તામાં પડ્યો હોય અને માને રસ્તામાં પડ્યો પડ્યો માને કે હું રાજા છું અને એની ઉપર કૂતરું હોય તો કૂતરું પેશાબ કરે તો એને કાંઈ નહીં, દારૂ લેને શું? એ મિથ્યાત્વ નામનો આપણે દારૂ પીધું છે. એ દારૂ એટલો બધો પીવાઈ ગયો છે ને એટલો બધો દારૂ ચડી ગયો છે કે આપણને બીજું કંઈ દેખાતું જ નથી. આ મારું, આ પૈસા મારા, આ શરીર મારું, આ છોકરા મારા, આ મકાન મારું, આ ગામ મારું, આ ઘર મારું, આ મારા મા બાપ, આ બધું મારું 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 મારું, મને એક મારું નહીં, એ મારા પણ એનું જાય નહીં. ત્યાં સુધી મિથ્યાત્વ છે જ ને છે જ, કેમ કે એટલે મિથ્યાત્વનો અર્થ જે પોતાનું નથી એમાં પોતા પણ માનવું, જ્યાં સુખ નથી ત્યાં સુખ માનવું, જે પોતે કરી ન શકે એનું કરવા પણ માનવું, એ મિથ્યાત્વ છે. અને બીજું મિથ્યાત્વનો અર્થ એવો પણ છે કે પોતે પૂર્ણ છે, આત્મા છે એ પૂર્ણ છે, અનંત સુખ છે એનામાં, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત શક્તિ છે, અનંત વીર્ય છે, એવા અનંત ગુણથી ભરેલો એ પ્રભુ છે. એ પ્રભુને હીણો માનવો, ઊણો માનવો, ઓછો માનવો એ મિથ્યાત્વ છે. કેમ કે એની ચક્રવર્તીને કોઈ ભંગી માને તો ચક્રવર્તી અનાદર થાય ને. ચક્રવર્તી હોય, જતો હોય અને કોઈ આવે ગાંડો હોય કોઈ દારૂડો કે તો ભિખારી છો, તો એમાં આપણો આત્મા તો ચક્રવર્તી તુલ્ય છે, એને આપણે ભિખારી માનીએ અને આ જગતના બધા પદાર્થો એની કિંમત કરીએ આપણે. તો પોતાના સ્વરૂપને જેવું છે તેવું ન માનવું, જેટલી મહાનતા એની છે મહાનતા ન માનવી, એ પણ મિથ્યાત્વ છે. તો આ મિથ્યાત્વ જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ દિવસ અંધાનું બંધી કસાય ન જાય. આપણે ક્યાં બેહી રહીએ અને સમાજ લઈને બેહી જાય તો તું સમાજ લઈને બેહી જાય તો તારો અંધાનું બંધી કસાઈ ગયો નથી. અંતરબંધી કસાય તો સાચી સમાગ થાય ત્યારે જાય, અને સાચી સમાગ હંમેશા પંચમ ગુણ સ્થાને થાય, એની પહેલા સાચી સમાગ કોઈ થતી નથી. સાચી સમાગ આત્મદર્શન થાય પછી સાચી સમાગ થાય, એની પહેલા કોઈ સાચી સમાગ હોતી જ નથી. તો ભગવાનની ભક્તિ કરવા બેસી જઈએ તો ભગવાનની ભક્તિ કરવા બેસી જઈએ તો પેલા અભિપ્રાયમાં અભિપ્રાય એવો ને એવો રહ્યો કે આનાથી હું સુખી થયો, આ મારું એ અભિપ્રાય ટેડો છે તારો, તો એ તો દુઃખનું કારણ છે. તો જ્યાં સુધી અંતાનુબંધી કસાય મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી અંતાનુબંધી કસાય ન જાય. તો પહેલા પહેલું આપણું કોઈ પણ કામ હોય તો આ મિથ્યાત્વનો નાશ કરવો. તો મિથ્યાત્વનો નાશ કેમ થાય કે જે વસ્તુ જેમ છે તેમ માનવી, એટલે કે આત્માને આત્મા માનવો, જળને જળ માનવું, પોતાનું હોય એને જ પોતાનું માનવું એટલે આત્માને જ પોતાનું માનવો, બીજા કોઈ પદાર્થને પોતાના માનવા નહીં. આત્મા કાં તો પોતાનો સ્વભાવભાવ કરે એટલે કે પોતાનો સ્વરૂપનું વેદન કરે જુએ, અગર તો રાગદ્વેષ કરે બીજું કાંઈ કરી શકે નહીં. અને જે કંઈ જગતની આ બધું દેખાય છે, જે કંઈ ક્રિયા છે એ બધી જળની ક્રિયા છે, એમાં ક્યાંય પોતાપણું કરે નહીં, માત્ર એનો સાક્ષી છે. આટલું આપણે જો બરાબર આ વાત કરી, કોઈનું હું કાંઈ કરી શકું જ નહીં, પણ એ વાત બેસવી બહુ મુશ્કેલ. આપણે એ વાતો સમજી છે, સવારના ઉઠીને દાંતણ કર્યું, પછી કે મેં ચા બનાવી, પછી કે મેં આ કર્યું આ કર્યું આ કર્યું આ કર્યું કર્યું, એ બધી જળની ક્રિયાઓ છે, એટલી આત્માની ક્રિયા નથી. એને પોતાની માની પણ ક્રિયા તો થવાની, કેમકે તમારું શરીરની ક્રિયા નહીં થાય. દરેકે દરેક દ્રવ્ય પ્રતિપળે ક્રિયા તો કરી જ રહ્યું છે, આત્મા એનું ક્રિયા કરી રહ્યો છે, જળ એની ક્રિયા કરી રહ્યો છે, તો તમારા હાથે રોટલી નહીં બને એવું કેવી રીતે બને? કેમકે એની ક્રિયા તો થવાની જ છે. જે એન્જિનિયર હશે એન્જિનિયરનું કામ કરશે, અને જે તમારે જે જે કામ હશે તો કરવાના જ છે. વિભૂતના હાથમાં એવું છે ચૂલો, તે ચૂલાનું કામ કરે, જયશ્રી બે જોબ તો કરતા નથી, તમે ચૂલો હવે તો ચૂલો કરવો જ પડે, એમાં છૂટકો જ નહીં. એવું એ શરીરને એવું કામ છે, એ આપણે લખાવીને આવેલા છે, એ જ કામ આપણે કરવું પડે, એમાં આગું પાછું થાય થતું નથી. તો એ કામમાં પોતા પણ માનવું, હવે એ કામ નહીં થાય, એ કામ થશે થશે ને થશે, પણ એમાં આપણે માળાપણું કરવાનું નથી. બસ કરવાનું શું છે કે એ કામની અંદરથી માળાપણું ઉઠાવી દેવાનું, કે ભાઈ એ જગતની ક્રિયા છે, જગતની. પણ આત્મા પોતે શું, આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટા જુએ ને જાણે. કોને જુએ જાણે? પોતાને જુએ જાણે, ને જગતના પદાર્થોને, પોતાને એટલે પોતાના સ્વરૂપને. તો આટલી વાત છે ધર્મમાં, કે બહુ મોટી વાત નથી. અને આ જ્યાં સુધી કઈ ઝપાટાબંધ આવી જાય ના, આ વારંવાર આનો વિચાર કરવો પડે, વારંવાર એના સંસ્કાર નાખવા પડે, વારંવાર એનું ચિંતન કરવું પડે, વારંવાર એનું મનન કરવું પડે, વારંવાર એનો વિચાર કરવો પડે, તો ધીરે 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 એ સંસ્કાર આપણા ઓછા થતા થતા જાય. આખા ઝપાટાભરને સાંભળીને સમ્યક દર્શન થઈ જતું હોય છે, એવું કઈ છે નહીં. કેમ કે અનાદિના સંસ્કાર છે તો એને પછી ધીરે ધીરે ઓછા થતા જાય. ધીરે ધીરે જેમ 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 પરમા એકત્વ બુદ્ધિ તીવ્રતા, હવે આ બધું સાંભળીએ તો કોઈ જીવ સારો જીવ હોય તો એને તીવ્રતા ઓછી થતી જાય કે ભાઈ એવું તો ક્યાં મારું છે, ન સાંભળ્યું ત્યાં સુધી તો એને તીવ્ર માર્યા પણ હોય પોતાના છોકરાઓમાં આદિમાં તીવ્ર માર્યા પણ હોય, પણ સાંભળે તો થોડુંક મારા પણ ઓછું થાય કે ભાઈ તો બધું એમ જ છે, તો ઠીક જ છે. વિયોગ તો બધાનો થવાનો, જે સંયોગ છે એનો વિયોગ થવાનો જ છે ભાઈ. આ તો બધા પોતપોતાના કર્મ ને હિસાબે બધા ભેડા થયા છે અને પોતાના કર્મ લેણદેણ પતી જશે એટલે એકબીજા છૂટા પડીને પોતપોતાની જગાએ જતા રહેશે. ફરી ક્યારે ભેરા થઈશું કઈ નહી, એનું કોઈ નક્કી છે જ નહીં. આવો વિચાર કરનારને આસક્તિ ઓછી થતી જાય, ધીરે ધીરે ઓછી થતી જાય. એક દિવસમાં આસક્તિ જતી રહે એવું બને, એવું ન બને. મંત્રમ કષાય શક્તિ છે, ધીરે 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 ધીરે. કોક જીવ પૂરોનો બહુ એવું લઈને આવ્યો એમ થઈ જાય, એકાએક એવા જુદી છે, કોક જીવ એવા હોય છે, પણ મોટાભાગના. એટલા માટે શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્રનો વિચાર, પોતે આખો દિવસ ચિંતન વિચાર કરે કે ભાઈ છે શું જગતમાં, આમ કેમ છે, એનો વારંવાર વિચાર કરવાથી આ બધા સંસ્કારો ધીરે ધીરે મોડા પડે. એટલે કે પહેલા મિથ્યાત્વ મોડું પડે. મિથ્યાત્વ જાય નહીં, મિથ્યાત્વ ઝપાટામાં જતું રહી એવી આશા કોઈ દિવસ રાખવી પણ નહીં. કેમ કે મિથ્યાત્વ જાય તમને આત્માનો આનંદ પ્રાપ્ત થવો જોઈએ. કોઈ કે ના મારે તો મિથ્યાત્વ નથી, હવે મારે એક ભાઈ મને તો હવે કોઈ ઉપર આસક્તિ રહી નથી. પણ તને આસક્તિ નથી, તને આત્માનો આનંદ આવે છે તો એ તો નથી આવતો કે તને આસક્તિ એવી નહીં પડી છે. આ તમને બધી સગવડ હોય, શું મારે જેટલી ઉંમર હોય, છોકરા બધા કમાતા હોય, કઈ વાંધા જેવું હોય નહીં. શું આ તો જે છે વાત કરો છો ને, હે આપણે તો બધી શાંતિ છે. પાછું ધ્યાન હોય એનું, પેલું કારખાનું હોય તેમાં ધ્યાન, કારખાનું છોકરા ચલાવે છે એટલે અહીંયા ભાઈ આવ્યા છે સાંભળવા માટે. આ તો આ બધું બધું રોજ અમે લોકો આવે તો વાત કરી, ભાઈ કહેતા હતા શું કે છોકરાઓ કારખાનું ચલાવે. એટલે કે જો છોકરાઓ કારખાનું ન ચલાવે તો એ અહીંયા આવે નહીં. એટલે હજી જીવ તો કારખાનામાં જ છે, એનો જીવ ક્યાં છે? છોકરા કારખાનું ચલાવે છે. એટલે પછી હું કહું ના મારે તો બસ શાંતિ છે, કઈ આસક્તિ કઈ છે નહીં. જુઓ બધું પતી ગયું, છોકરા પરણી ગયા, છોકરીઓ હતી એ બધી પરણી ગઈ, કારખાનું હોપી દીધું, બસ આપણે નિરાંત છે. એટલે પણ તારે કઈ નિરાંત નથી, અંદર આસક્તિ એવી દેવી પડી છે. તને નિરાંત ક્યારે થાય કે અંદરથી તને આત્માનો અનુભવ થાય ને આખું જગત તને સ્પષ્ટ પોતાથી ભિન્ન દેખાય ત્યારે. તો એવું થાય છે કે એવું તો નથી, તો બધું અનુભવ પડ્યું છે હવે ઘણા નિવૃત્ત. આ તો મારે કહેતો બધા ઘણા સંપર્કમાં હું આવું છું તો એ બધી વાતો ઘણી થાય છે. તો કે ના એવું છે નહીં. એટલે પેલા મિથ્યાત્વ આપણું મોડું પડે, આટલું મોડું પડે. આ વિચાર દ્વારા ફરી ફરીને આપણે વિચાર કરવો પડે. એટલે વળી પાછળ પણ આસક્તિથી પાછા ત્યાં જતા રહીએ, વળી પાછું યાદ આવે, વળી પાછળ ત્યાં જતા રહીએ, વળી પાછું આપણે. એટલે વારંવાર આ વાતનો પરિચય કરવાથી ધીરે 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 મિથ્યાત્વ મોડું પડતું છે. અને મોડું પડતા એક દિવસ એ મિથ્યાત્વનો નાશ થાય. પણ મોડું પડે એની પણ આપણને ખબર પડે, એટલો આપણે વૈરાગભાવ વધતો જાય. વસ્તુ આપણે પછી એ ન ગમે, પેલા આપણે જે વસ્તુ ગમતી હોય એની વસ્તુ પછી આપણને જેમ જેમ વૈરાગ આવે તેમ તેમ ન ગમે. પેલા હોય કે નવરાત્રી ક્યારે આવે તો ગરબામાં જઈએ, દડા તો ઠીક શાંતિ, તો પછી આ વાત આવે તો ઘણું જોયું, કઈ વાંધો નહીં, જઈશું એકાદ દિવસ બે દિવસ જઈશું, એને એવો રસ કઈ ના રહી, મૂવી જોવા જવાનું, એમ બધો ભાવ એને થતો જાય, ભાવ એને થતો જાય. એમ દિવસે દિવસે એની બધી વાતો એની રસ એનો ઓછો થતો, જગતના બધા પદાર્થોમાં એને રસ ઓછો થતો જાય. એને કહેવાય વૈરાગ. જગતમાં બધામાં મારાપણાના ભાવ ઓછા થાય, રસ ઓછો થતો જાય. જગતમાં જે એને પેલા સુખ માન્યું હોય, પેલા એમ હોય તો બસ શિખંડ પૂરી બસ આજ, તો પછી શિખંડ પૂરી હોય તો કે ઘણી વખત ખાધી, એવો ભાવ ખાતી વખતે એને આવે, ખાતી વખતે થી એને એટલો બધો રસ પૂરું કંઈક ખાય પણ નહીં, રસ પૂરું કંઈક ના ખાય. તો આ ધીરે 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 આસક્તિ ઓછી થતી જાય. આસક્તિ ઓછી થાય પછી એટલે શું થાય કે આત્માનું વિશેષ વિશેષ તમને ચિંતન, આ તરફનું ચિંતન આખો દિવસ રહ્યા કરે. પછી તમે હરતા ફરતા ખાતા પીતા આ બધા ભાવો તમને યાદ આવ્યા કરે. શું છે શું નહીં એની જ વાતો. કોઈ દિવસ કર્મની વાત આવે તો કોઈ દિવસ નવતત્વની વાત આવે તો કોઈ દિવસ પદાર્થની વાત આવે કોઈ દિવસ કસાઈની વાત આવે એમ એના ને એના વિચારો થતા જાય નહીં એમને ધીરે ધીરે એની સમજ. પણ આ બધી સમજણ પડવા માટે જેટલી જેટલી અંતરની મિથ્યાત્વ ઓછું થાય એટલી એટલી આપણે અંતરની શુદ્ધિ થતી જાય ને જેટલો જેટલો આપણે વૈરાગ થતો જાય તેમ તેમ આની સમજ પડતી જાય. આ એવું વાત નથી કે તમે સાંભળી લ્યા અને તરત સમજી જવાય. આ કઈ બુદ્ધિનો વિષય નથી. પેલા બુદ્ધિનો વિષય ખરો પણ બુદ્ધિથી માત્ર સમજાય જાય એવી આ વાત નથી. જેમ જેમ આપણે અંતરંગ શુદ્ધિ થતી જાય તેમ તેમ એક જ વાક્ય હોય એના રહસ્યપૂર્ણ અર્થ આપણે નીકળતા જાય. એકને એક વાક હોય 25 વખત વાંચીએ તો નહીં અને બરાબર અર્થ ન ખબર. 26મી વખતેનો આપણે અર્થની ખબર પડે તો એ બધું મિથ્યાત્વ જેમ જેમ આપણે ઓછું થતું જાય તેમ તેમ આ બધી વાતોની યથાર્થ આપણને સમજણ પડતી પણ આપણને યથાર્થ સમજણ પડતી જાય. તો એ મિથ્યાત્વ ઓછું થતા કરતા 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 સન્મુખતા થાય એટલે આપણે અંદરથી કંઈક આધાર કંઈક આનંદ મળે. આપણે થઈ બેઠા બેઠા ભોઈને આપણે આનંદ આવ્યા જ કરે અંદર થાય કે અંદર કંઈક છે. તો એ ધીરે ધીરે મિથ્યાત્વ ઓછું થાય એટલે એ પ્રમાણે થતું જાય અને એમ કરતા કરતા પછી અંદરથી આનંદ મળે એટલે પછી ધીરે ધીરે આપણે એ તરફ વધારે ગતિ કરીને આ તરફ બધું તુચ્છ લાગવા માંડે. આપણે આ બધું આપણને તુચ્છ લાગવા માંડે. ક્યાં છે પાછું ઉપલબ્ધ સંસ્કાર છે અનંતકાળનો એટલે પાછું ત્યાં મન જાય પણ ત્યાં ટકે નહીં. પછી કેવું આપણું મન થઈ જાય ટેનિસના બોલ જેવું. ટેનિસનો બોલ કેટલો વખત ભીખને અડેલો રહીએ એમ આપણે ત્યાં જઈએ પણ તરત આપણે પાછા પડી જઈએ. જશે તો જાય તો ખર. મિથ્યાત્વ લગભગ જવાનો સમય હોય ત્યારે આવી દશા હોય એનું મન જાય આવે એને પણ ત્યાં ટકે નહીં આપણું મન. એમ કે ચાલો સિનેમા જોઈએ બીજી એ જ મિનિટે એવો વિચાર આવે એ વખતે આમ થયું મૂકવાને કઈ એવું તરત આપણે પાછો પડવાનું મન. કોઈ વખતે એમ થાય કે બસ પેલેથી ટેવ પડી ગયો હોય લોકોને તો પટેલા ડુંગળી દારૂ આ તે એવું બધું તો કે નથી કરવું સામાન્ય કહી દઈશું ચાલશે. એવા બધા વિચારો આપણે એ કોઈ વિચાર આવી ગયો ને તરત આપણે પાછા પડીએ દરેક વાતમાં. પૈસા આ વાત થાય કોકે કઈ કહી દીધું આપણને હશે એનું એના પહેર્યું આપણે એની પર ગુસ્સો ગુસ્સો આવે નહીં એવું બધું ધીરે ધીરે આપણા કીધું. ભલે કીધું કે મને લાગી જાય એને મને પણ ખરાબ એને કીધી કે મને હારી કીધી. તું છો એવી છો કોઈ કે આપણે ખરાબ થઈ જાય કોઈ કે આપણે હારા થઈ જાય એના કોઈ એમ કે ઓહો સંધ્યા કામ કોકનું કરી દે તે હારી થઈ જાય અને 5 વખત કામ કરે છઠ્ઠી વખત ન કરે તો એની સંધ્યા ખરાબ થઈ જાય. સંધ્યા તો જેવી છે એવી રહી એ કઈ ખરાબ નથી થતી હારી થતી એટલે જેવી છે તેવી છે. એમ આપણે તો જેવા છે તેવા છે પણ આપણે હંમેશા જગતના અભિપ્રાય ઉપર જ નભીએ છીએ. કોક આપણે સારું કહે તો બહુ આનંદ આવે કોક ખરાબ કહે તો 2 દિવસ ચેન ન પડે. તો એ બધા ભાવો આપણને ઓછા થાય. પછી કોક કઈ જાય હશે એનું લાંબુ ચાલે નહીં. એમને તો કહેવાય ક્યારે હું એને હામી કહું એવો ભાવ આપણને ના આવે. પણ આપણે હંમેશા બધા સેના ઉપર બીજાના અભિપ્રાય ઉપર જીવીએ છીએ. કોક કહે કે વિભૂતિ બહુ સારી તો રાજી. કોક કહે કે વિભૂતિ પેક છે કાટ છે દુઃખી દુઃખી એનું ચેન છે એવી છે. ભૂપુતે 5 વખત 7 વખત કોકનું કામ કર્યું ને 8મી વખત કામ ન કરે એટલે એનું એ ખરાબ થઈ ગઈ. પણ એ તો એની છે એ કઈક જેવી હતી એવી છે એમાં કઈ નહીં. પણ આપણે શું થઈ જાય છે કે આપણે પાકા અભિપ્રાય ઉપર જીવીએ છીએ. કોક હારું કે એટલે આપણે હારા. પણ તમે જો છેવા હારા છો તો હારા જ છો. કોક ખરાબ કે ખરાબ થઈ શકો નહીં એ તો બહુ જ ખરાબ છે એમ. પણ એ કી એટલે એવી ખરાબ થઈ જાય કોઈ. પણ એ બધી વાતો આપણે ધીરે ધીરે જતી રહે છે. એને કહો કે કેવું ભલે કે કોઈ મને ખરાબમાં ખરાબ કે એથી કરીને હું ખરાબ થતો નથી અને કોઈ મને હારા મારો કે એથી કરીને હું સારો થતો નથી. હું તો જેવો છું તેવો છું. કોઈના થી કઈ હું હારો ખરાબ થતો. તો એ બધી વાતો પછી ધીરે ધીરે અમે જતી રહીએ. કોઈ હું કે છે એ અભિપ્રાય અમે જોઈએ જ નહીં. એને કીધું એમ કીધું એને મોઢા માર્યું કે આપણે હું માથા ફોડ હાલો પતી ગયું પૂરું થયું એમ જ ભલે કીધું. તો એને એટલો દ્વેષ કે રાગ એમ આ પ્રમાણે ધીરે 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 આપણા રાગ દોષો ઓછા થાય અને એ રાગ દોષો આપણને ઓછા જયારે થાય તો મિથ્યાત્વ આપણું ઓછું થાય અને એક દિવસ એ મિથ્યાત્વ જતું રહે. મિથ્યત્વ જાય એની પહેલા આપણે અંદરથી થોડો આનંદ આવે, આ આવે, એ બધી એને ચિહ્નો છે, એ બધું ધીરે ધીરે એ થોડોક આવ્યો એટલે પછી આપણે એ તરફ વધારે અગત્ય કરતા થઈ જઈએ. પણ એ બધું મિથ્યાત્મ મળું, અંદર તો આત્મા છે તો આનંદ તો છે જ અંદર જ, પણ આ તો ઉપર અવરાઈ ગયો છે. જેમ દેવતા હોય એની ઉપર એટલી બધી રાખનો ઢગલો કરી દઈએ તો કઈ આપણે ગરમી લાગે નહીં, પણ જેમ જેમ રાખ આગળ કરતા જઈએ તેમ તેમ એની ગરમી આપણને લાગે, એમ આત્મામાં પણ આનંદ તો છે જ, પણ એ અવરાઈ ગયો છે, આપણે કસાયથી ઢાંકી દીધો છે. તો કસાય જેમ જેમ આપણને ઓછા થાય તેમ તેમ આપણને આનંદ આવવો જોઈએ. અને જો આપણને આનંદ ના આવે તો આપણને કસાય ઓછા થયા છે એ બધું વાત ખોટી છે. કસાય ઓછા ત્યારે કહેવાય, અંતાનુબંધી કસાય ઓછો થયો ત્યારે કહેવાય કે જયારે આપણને આનંદ આવવો જોઈએ. કેમ કે આનંદથી, આનંદ કોનાથી અવરાયો છે? કસાયથી. કસાયનો અર્થ બીજો શું છે? ઈચ્છા એટલે કસાય. આ અનુકૂળ પદાર્થ જોઈએ, પ્રતિકૂળ પદાર્થ મને ન જોઈએ, એટલે એક ઉપર અનુકૂળ ઉપર રાગ, પ્રતિકૂળ ઉપર દ્વેષ. અને એ જ અનુકૂળ ઉપર, એ અનુકૂળ પદાર્થ મેળવવામાં આપણે કોઈ આડું આવે તો એની ઉપર આપણે ક્રોધ, અનુકૂળમાં ક્રોધ. પ્રતિકૂળ હોય પદાર્થ એ કોઈક લઈ જતું હોય અને એમાં કોઈ જતું હોય, એમાં વચ્ચે કોઈક નાખે ફાંસ, તો એની ઉપર દ્વેષ. તો અનુકૂળતા અને પ્રતિકૂળતા એટલે ઈચ્છા. જગતના પદાર્થની ઈચ્છા છે, જ્યાં જ્યાં જેટલી જગતના પદાર્થની ઈચ્છા એટલું મિથ્યાત્વ. તો કૃપાળુભાઈ વાત કરી છે, ક્યાં ઈચ્છિત ખોવત સબે, હે ઈચ્છા દુઃખ મૂળ. દુઃખનું મૂળ શું છે? ઈચ્છા. શેની ઈચ્છા આપણે કરીએ છીએ? પર પદાર્થની. આત્માની ઈચ્છા કરવામાં કઈ વાંધો નથી, એ પણ આગળના ભાવ આગળની તો વાત એવી આવે કે એ નહીં, એ તો સહજ છે. ક્યાં ઈચ્છા કરી કે ન કરી તો છે, વાત પછી આવે. તો આપણે ઈચ્છા કરવી હોય તો પ્રથમ કોની કરવી પડે? દેવગુરુ શાસ્ત્રની, સશાસ્ત્રની અને વૈરાગની, ઉપસમની, કસાય આપણા ઓછા, એ બધી આપણે ઈચ્છા હોય તપની, એ બધી ભાવના આપણે કરવી જોઈએ. એમ કરતા 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 આ બધા કસાય ઓછા થાય. તો આપણે કસાયનું સ્વરૂપ કેવું છે? મૂળ કસાય જો કોઈ પણ હોય તો મિથ્યાત્વ સહિતનો કસાય એ જ કસાય છે. મિથ્યાત્વ રહિતનો કસાય અલ્પ છે. એટલે કે આપણે જો 1000 રૂપિયાનું દેવું હોય તો એમાંથી 990 રૂપિયા આપણે દેવાના આપી દઈએ, પછી આપણી પાસે કેટલું દેવું રહ્યું આપવાનું? 10 રૂપિયા. એ કઈ 10 રૂપિયા હવે કઈ દેવું? જેને 990 આપ્યા એને 10 રૂપિયા દેવાની તાકાત નહીં હોય. 990 આપ્યા એને 10 રૂપિયા દેવાની તાકાત નહીં હોય, એટલે કે હવે દેવું જેવું છે જ નહીં. અને આ વખતે 10 રૂપિયા કરતા રોજની 15 રૂપિયા એમ થઈ ગઈ છે, એટલે 2 દિવસ પાછું દેવું, થોડા દિવસમાં એ બધું રૂપિયાની આવક વધી જાય. બાપરે ના કરતા રૂપિયાની 10000 રૂપિયાનું દેવું બધું ચૂકવાઈ જશે. એમ મિથ્યાત્વ જતા અનંત સંસારનું મૂળ તૂટી જાય છે. હવે બાકી જેમ ઝાડનું મૂળ કાપી નાખીએ પછી લીલા પાંદડા કેટલા વખત રહીએ? 15 દાડા, મહિનો દાડો, 2 મહિના, 3 મહિના, એથી તો વધારે લીલા પાંદડા રહે નહીં અને ઝાડ બધું સુકાઈ જાય. પણ ઉપરથી ઝાડના પાંદડા કાપીને લઈ લઈએ બધા અને કઈ જો છે કે પાંદડું, અરે પણ આ મૂળ છે તો હમણાં થયા 6 મહિના બીજા પાછા, એમ બાહ્ય ક્રિયાઓથી કઈ સંસાર તૂટી જાય. દીક્ષા લઈ લઈએ, આ કરીએ તે કરીએ, બહુ ઘણા ઉપવાસ કરીએ, આ કરીએ, સારી વાત છે, ખોટ ન કરો એ વાત નથી. એ તો બધા ઉપરના પાંદડા તોડવાની ક્રિયા છે, એનાથી અનંત સંસાર જાય નહીં. અનંત સંસાર તો જ્ઞાનીને કોઈ ઈચ્છા નથી, જ્ઞાનીને કોઈ ઈચ્છા નથી. જગતના કોઈ પદાર્થ કેમ ઈચ્છા નથી? કે એને જે સુખ જોયું છે સુખ એના અંદરથી મળી ગયું છે, તેને કોની કોની ઈચ્છા? ચક્રવર્તી એક હોય, ચક્રવર્તી હોય, એ તારા ઘરની ઈચ્છા કરે કે આ સંધ્યાનું ઘર મારે હોય તો ઠીક. હવે એને તો મોટા મોટા મહેલ છે, એ હું ઈચ્છા કરે? ચક્રવર્તીને, ચક્રવર્તીના ને 96000 સ્ત્રી હોય, એનો વૈભવ કેટલો હોય, એને 1000 દેવતાની સેવા કરે, એટલો એનો ચક્રવર્તીનો વૈભવ હોય છે. એટલે કે આપણે તે મોટા મોટા મહેલો વાળા બીજા રાજાઓ નથી. જૂના વખતના રાજાઓ અમારા પાલનપુરમાં છે, પાલનપુર વાળાનો મહેલ જુઓ તો આમ ઓહો કેટલું મોટું ગ્રાઉન્ડ, કેવડો મોટો મહેલ. એ જ વખતની અંદર પાલનપુરના નવાબે 14 કે 15 લાખ રૂપિયા ખર્ચ્યા હતા 50 વર્ષ પહેલા. અત્યારે તો એના 2-3-4 કરોડ રૂપિયા થાય. હવે એવો મહેલ વાળો હોય એ આવા લાકડાના ઘરમાં રહેતો હોય ઈચ્છા કરે તો જ્ઞાની છે એને અંદરથી એટલું સુખ પ્રાપ્ત થયું છે કે એને આખા જગતના કોઈ પદાર્થની ઈચ્છા નથી. જેમ ચક્રવર્તી હોય, ચક્રવર્તીનો મેલ એટલે ચક્રવર્તીના મેલનું જે વર્ણન આવે એનું વર્ણન સાંભળ્યું તો ખબર પડે કે નીચે તો બધા હીરા માણેક આ બધા થાંભલામાં હીરા માણેક જણેલા જડેલા. ચક્રવર્તીની મોજડીની અંદર આપણા બધા ઇન્ડિયન છે ને એના બધાને પૈસા ભેગા કરી તો એની મોજડીને હીરા ન થાય. હવે એ સાડી વાળો સંધ્યાનું ઘર મારે જણી છે એમ કરતો હશે કે આવા ઘરમાં રહેતો હશે એમ જ્ઞાનીને એવું સુખ પ્રાપ્ત થઈ જાય છે. આ વાતની નથી, આ વાત નથી કહેવાની કોઈ કથા નથી, વાત એમ જ છે. એટલે આખા જગતને એને કે તમે આ રાજ સાંભળ કે તારું રાજ તારે પહેરા રાખ, મારે કઈ રાજ જોઈતો નથી. મહાપુરુષો તો ચક્રવર્તી રાજ મૂકી મૂકીને જતા રહી. આપણે ત્રણ તીર્થંકર તો ચક્રવર્તી હતા, કુંતુનાથ અરનાથ ચક્રવર્તી હતા ને, ચક્રવર્તી હતા. પણ એ પણ ચક્રવર્તી પદ છોડી અને જંગલની અંદર એકલા ગયા. હું કઈ પ્રાપ્ત કર્યું છે કે એમને જતા રહી છે? ના, અંતરનું એવું સુખ પ્રાપ્ત કર્યું છે કે આ મેલમાં રહેવું એના સુખને વિઘ્ન કરનાર છે. કેમ કે બીજા આવે બોલે વાત કરે તો એનું ચિંતન અને એને અંદર જે જાય છે પોતાના સ્વરૂપમાં સ્થિર થવાની એને પોતાને અડચણ પડે છે એટલે બધાનો સંઘ છોડી દે છે. મુનિઓ સંઘ સાનો છોડે છે? મુનિપદ ધારણ કરે છે જ્યારે. ચક્રવર્તી હોય અને મુનિપદ જ્યારે જંગલમાં જતા રહે, કેમ જંગલમાં જતા? આ કે ના, પોતે જે પોતાનું જે કાર્ય પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનું છે એમાં બધું વિઘ્ન કરે છે એટલા માટે જતા રહે. તો મૂળ કારણ શું છે કસાયનું? મૂળ કારણ અંતાનુબંધી કસાય. તો આપણે ત્યાં ચાર પ્રકારના કસાય કયા? અંતાનુબંધી કસાય, અપ્રત્યાખાન. અપ્રત્યાખાન એટલે જ્ઞાન, આત્મજ્ઞાન થયા પછી જે કંઈ કસાય બાકી રહીએ એ પ્રત્યાખ્યાન. પછી પ્રત્યાખ્યાન કસાય. પ્રત્યાખ્યાન એટલે કે દેશ, આપણે જે વ્રત છે ને બાર વ્રત, તો બાર વ્રત લે અને પછી નવ પડીમાં લે. આપણે અગિયાર પડીમાં રહે ને, અગિયાર પડીમાં આદિગંબરમાં અગિયાર પડીમાં વર્ણન વધારે દિવસ એ બધી પડીમાં હોય છે. ના, મુનિ નહીં, ગ્રહસ્થને બાર વ્રત અને વધારે વધારે અગિયાર પડીમાં હોય, વધારે વધારે પછી એક પડીમાં બીજી પડીમાં ધીરે ધીરે પડીમાં વધારતા જાય.
પ્રતિમાધારી
એ પડીમાં કે પ્રતિમાધારી, એ પ્રતિમાધારી એટલે એ થયું દેશ ચારિત્ર એટલે વિરતી થઈ. તો એ પ્રત્યાખ્યાન વર્ણ કસાય હોય એટલે જે જ્ઞાની ગ્રસ્ત હોય, જેને બાર વ્રત હોય અને જેને પ્રતિમા હોય એને કેટલા કસાય ગયા? બે. એક અંતાનુબંધી કસાય ગયો અને આ પ્રત્યાખ્યાન કસાય ગયો. એટલે હવે એને કેટલા કસાય બાકી રહ્યા? બે. સંજનન કસાય બાકી રહ્યો અને બાકીનો થોડોક પ્રત્યાખ્યાન કસાય રહ્યો ને બાકી. તો એટલે વિરતી, પૂર્ણ વિરતી. તો છઠ્ઠી સાતમી ગુણસ્થાને કે મુનિપણું આવે, પાંચમી ગુણસ્થાને ગ્રહસ્થપણું, સાચા ગ્રહસ્થપણું આપણને આવે બાર વ્રત સહિતનું. ચોથી ગુણસ્થાને કે પોતે જ્ઞાની તો છે જ પણ વ્રત નથી. વ્રત એટલે બહાર દેખાય આ બધી વસ્તુ એવી છે ને, વ્રત પોતેલી આ વસ્તુ બહાર દેખાય, બે માં આ નહીં આ નહીં બહાર વ્રત આપણે. તો એ વસ્તુ ચોથું ગુણસ્થાન આવ્યા પછી પાંચમું છઠ્ઠું એ આવવાનું જ, ના આવે એવું બને નહીં. ટાઈમ લાગે, બનવા જોગ છે, આ જીવનમાં ન પણ આવે પણ આવતા જીવનમાં આવે. કેમ કે કસાય જે બાકી રહ્યા હોય આપણને એ થોડાક વધારે હોય તો ટાઈમ વધારે લાગે પણ આવ્યા વિના રહે નહીં. કેમ કે હવે જગતની તો ઈચ્છા રહી નથી, આ જ રહ્યું છે એટલે એને કર્મ તો બહુ બંધાય નહીં, અલ્પ કર્મ બંધાય અને એને નિજરા કર્મ ખરતા જાય. કેમ કે આખો દિવસ આ ચિંતન મનનમાં આમાં આમાં હોય અને પોતાને શુદ્ધિ પ્રગતિ છે તો એના જોરે એને નિર્જરા થતી જાય, કર્મ ઓછા થતા જાય. હું તો જ્ઞાની સુતા હોય ત્યારે એને કર્મ ખરતા જાય ને આપણે સુતા હોય ત્યારે કર્મ બાંધતા જઈએ, તો એટલો ફેર છે. તો કસાય એક કસાય અંતાનુબંધી કસાય, ચોથે ગુણસ્થાને કહે અંતાનુબંધી કસાય જાય અને બાકીના ત્રણ કસાય રહીએ, પાંચમે ગુણસ્થાને બે કસાય જાય અને બાકીના બે રહીએ, અને છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે એક સંજલન કસાય જ રહીએ અને એ સંજલન કસાય બારમે ગુણસ્થાને કે જાય. બારમે ગુણસ્થાન પછી કયો જ્ઞાન અંતર્મૃતમાં પ્રગટ થાય. તો આપણે ત્યાં જૈન દર્શન કસાયનું સ્વરૂપ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ઘણો કસાય કરો, ઘણો ક્રોધ કરો એને કસાય કહેતા નથી, એ તો લેસામાં જાય. છ પ્રકારની લેસા જે છે એમાં જાય. જ્ઞાની અજ્ઞાની હોય ત્યારે પણ છ પ્રકારની લેસા હોય. કે જો કે ભગવાનનું નામ લેતો હોય ત્યારે એને શુભ લેસા હોય ને, એને શુભ લેસા. પણ અંતરંગ કસાય તો એવા ને એવા છે આપણે જે અજ્ઞાની છે જેને આત્મદર્શન નથી થયું એ ભગવાનની પૂજા કરતો હોય તો પણ એ મિથ્યા દ્રષ્ટિ જ છે, એનું મિથ્યાત્વ ક્યાં ગયું છે? પણ એ વખતે ભગવાનની પૂજા કરે છે એ વખતે એને તીવ્ર કષાય નથી, મંદ કષાય છે, કેમકે ભગવાનનું નામ લે છે, ભગવાનની પૂજા કરે છે, ભગવાનનું સ્તવન કરે છે, તો એ વખતે એના કષાય લેશાય નહીં સારી, એટલે કે એને શુભ પરિણામ હોય છે. તો એને શુભ પરિણામનો બંધ પડે અને સાથે મિથ્યાત્વનો પણ બંધ પડે. મિથ્યાત્વ નથી કહેતો હોય, મિથ્યાત્વનો બંધ પડ્યા જ કરે. મિથ્યાત્વ જાય પછી મિથ્યાત્વનો બંધ ન પડે, નહીં તો મિથ્યાત્વનો બંધ પડ્યા જ કરે. એને આપણે ઈચ્છાનો નિરોધ, જેટલો જેટલો ઈચ્છાનો નિરોધ એટલે આપણી તીવ્રતા ઈચ્છાની જેટલી જેટલી ઓછી થતી જાય તેટલું તેટલું મિથ્યાત્વ મંદ પડે. તો ઈચ્છા તો આપણે અનંત છે, એક ઈચ્છામાં અનંત ઈચ્છા સમાયેલી છે. એક પદાર્થની ઈચ્છા હોય એને અનંત પદાર્થની ઈચ્છા છે. આજે એક માણસ હોય લોભી હોય, એને બીજી કોઈ ઈચ્છા ન હોય, પૈસાની જ ખૂબ ઈચ્છા હોય. શો એ એવો લોભી હોય કે એને પૈસાની ઈચ્છા હોય, એને બીજી કાંઈ પડી ન હોય. શો એને બીજી કાંઈ પડી ન હોય, આખો દિવસ કેમ પૈસા મેળવું, કેમ કરું, શું કરું, આ કરું, આ કરું, આ કરું. એને છોકરાની પડી ન હોય, એને બૈરીની પડી ન હોય, એને બીજી કાંઈ પડી ન હોય, ઘર કેમ રહ્યું, આ નહીં, રાતને દિવસ ઉજાગરા કરે, આ કરે, તે કરે, આમ દોડે, તેમ દોડે, બસ એને એની બાકીની બધી ઈચ્છા મંદ એની. એ ક્યારે સિને હોય કે નથી જોવા જવું, કેમ પેલો આવવાનો છે, બ્રોકર આવવાનો છે, એની અરે મારે સોદો કરવાનો છે, તો એ જવા દઈએ. જો પછી કે જવા દો કે પેલા દેશની અંદર પેલા વખત બધા વાણો લઈને જતા લોકો, પેલા દેશમાં તો ખૂબ એમ કે પૈસા મળે, તો એ જિંદગીનું જોખમ લઈને એ વાણમાં જાય સામાન લઈને વેચવા અને પાછું ત્યાંથી લાવે, એટલે એને બીજી એને બાકીની બધી ઈચ્છા એની ઓછી થઈ ગઈ અને એક ઈચ્છા એને તીવ્ર થઈ ગઈ. તો એક ઈચ્છામાં પણ એથી કરીને બીજી ઈચ્છાઓ અંદર નથી ના, અંદર બધી એવી ને એવી ઈચ્છાઓ પડી છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી બધી ઈચ્છાઓ અંતરમાં પડેલી છે, એક પણ ઈચ્છાઓ ગઈ નથી. પણ એ એક ઈચ્છા એનું પ્રદર્શન નથી થયું એટલું જ, બહાર નથી આવી. અંદર તો એવી નહીં, મિથ્યાત્વ છે તો કોઈ ઈચ્છા નથી, બધી ઈચ્છા છે, કોઈ પણ ઈચ્છા નથી એવું નથી મિથ્યાત્વની અંદર. પણ લોભીને એક ઈચ્છા તીવ્ર હોય, આપણે પોતાને એક ઈચ્છા પ્રબળ હોય છે, હંમેશા એક ઈચ્છા એવી હોય છે કે જે આપણે પ્રબળ હોય, એ જલ્દી આપણને જાય નહીં, બાકીની ઈચ્છા ગૌણ હોય. પણ એનો અર્થ એવો નથી કે બીજી ઈચ્છાઓ નથી, તો કસાયનું પ્રદર્શન એક ઈચ્છામાં થયું. જેમ લોભિયાને નું પ્રદર્શન શું થયું, એને લોભમાં એનું પ્રદર્શન થયું, કોઈક માણસને માયાનું પ્રદર્શન હોય, બસ એવો રીતે આપ કહેતા હતા વિભૂતિ કહેતી ને, પેલો પટેલ બધા લૂંટી ગયો, એવું બોલે સરસ એવું કરે, એની એક જ એની એના મનમાં એક જ વાત હોય કે આને કોઈપણ રીતે ફસાવું, કે એવું બોલે, મીઠું બોલે, આમ બોલે, તેમ બોલે, અને પેલાની જાળમાં ફસાવી દે, એને લૂંટીને જતો રહીએ, લૂંટીને જતો રહીએ. તો એને આખો દિવસ માયાચાર જ કરે, બીજું કશું ન કરે, જ્યાં જુઓ તો એ જ કર્યા કરતો હોય. કહેવા છે એવા જીવો, આપણે ઓળખું છું એવા જીવોને, એનું કામ જ આ, બીજું કશું કામ નહીં. એવું બધું બતાવે તમને, એટલું બધું તમારી ઉપર જાણે કે ઓહો એમ થાય કે આના જેવો તો મેં કોઈ માણસને આટલો બધો સારો માણસ જોયો ને એમ કરે. તમારે માટે એ શરૂઆતમાં $1,000 ખર્ચી નાખે અહીંયા, તમને ફેરવવામાં ને આ કરવામાં તે કરવામાં, પછી છોકરાને પ્રેઝન્ટ આપી જાય, આપી જાય, તે આપી જાય, જાણે જાણે એના જેવો તો દુનિયામાં કોઈ સારો માણસ જ નથી, અને પછી ધીરેથી એનું કામ કરી લઈએ. તો એની માયા કસાયો, કોઈને ક્રોધ કસાયો, નાની બાબત હોય તો તરત ક્રોધ, નાની બાબત હોય તરત ક્રોધ, એની તીવ્રતા કોઈકને ક્રોધ, પણ એને ક્રોધ છે એટલે કે બાકી કસાયો નથી એમ નથી. પણ એ લોભી માણસને કોઈ અપમાન કરે, મારે ક્રોધ કરે, તો એના લોભને માટે એ બધું સહન કરે, બધું સહન કરે. એટલે ઈચ્છાઓ આપણી ઓછી ક્યારે થાય, કે જેમ જેમ આપણને વૈરાગ આવે તેમ તેમ આપણી ઈચ્છા ઓછી થાય. વૈરાગનો અર્થ આસક્તિ ભાવ, જેમ જેમ જગતના પદાર્થો પ્રત્યે, શરીરથી માંડીને જગતના બધા પદાર્થો પ્રત્યે જેમ જેમ આપણને ભાવ ઓછો થાય તેમ તેમ આપણની ઈચ્છા ઓછી થતી જાય. એ વિના ઈચ્છા ઓછી થાય નહીં. અપવાસ કરી નાખો
એટલે કઈ એની બધી ઈચ્છા ઓછી થઈ ગઈ ને એ દિવસ પૂરતું એક દિવસ ઈચ્છા ઓછી કરી એક વાત નહીં એમાં એને કેટલો લાભ થાય ના ના બીજે દિવસે ડબલ ખાય તો વાત નહીં પાછું મેં કર્યું એમાં અથા કર્યું તો હાથ ઠેકાણે તો ગાય હાથ ઠેકાણે તો ગાય પછી એમાં જો માસખમણ કર્યું હોય તો ખલાસ તો કઈ એને માટે નથી એનું કારણ છે કે એની પાસે અંદર માન કસાઈ પડેલો છે ને અંતરનું મંદિર જ્યાં છે ત્યાં બધા કસાઈ પડેલા છે તો એનું માન અંદર પડ્યું છે કે નથી પડ્યું તો એને માન કરાવે આ બધા સાધુઓ છે બીજો કસાઈ ના કરી શકે આપણે ત્યાં બધા સાધુઓ છે સાધુઓ જ્યાં થઈ ગયા એ કયો કસાઈ પોસી શકે માન કસાઈ પોસી જ જાય એ હું હતો તો આટલા લોકોએ લાભ લીધો હું હતો એટલે આ બધું થયું હું એટલે આ થયું હું ના હોત તો કાંઈ થાત નહીં બધા માન કસાઈ પોસે કેમ કે પૈસા તો રાખી શકે નહીં ક્રોધ કરે એટલે સાધુ થઈને ક્રોધ કર્યો છે કે ક્રોધ કરી શકે નહીં તો માયાચારે કરી શકે નહીં ઠગી શકે નહીં કોઈને તો કયો બાકી કયો કસાઈ ગયો માન કસાઈ તો ધર્મ નામે માન કસાઈ કરે
તો એને એક જ કસાઈ દૂર કરવાનો
એ કસાઈ ની અંદર એવા ને એવા બધા પેલા છે એકે ઓછો થયો નથી એ બધા અંદર એવા ને એવા ઉપરથી દેખાવ થયો છે એટલે આ પ્રમાણે આપણે છેતરાઈ જઈએ અંદર બધા કસાઈ જેટલું મિથ્યાત્વ ઓછું થાય એટલા જ કસાયો ઓછા થાય એટલે કે જેટલી પર પદાર્થમાં સુખ બુદ્ધિ આશક્તિ આપણને ઓછી થાય દરેક પદાર્થમાં કોઈ ઓછી થાય બધામાં સુખ બુદ્ધિ આપણને ઓછી થાય મારા પણ ઓછું થાય અને હું આ કરવાપણાનો ભાવ ઓછો થાય તેટલું મિથ્યાત્વ આપણને ઓછું થાય અને સાથે સાથે આપણો આત્મા જે છે એ આત્માની મહાનતા આપણે લાગવી જોઈએ ભગવાન પરમેશ્વરની મહાનતા જેમ લાગે એવી આપણા આત્માનું જેવું સામર્થ્ય છે એવું આપણે એનો મહિમા આવવો જોઈએ આત્માનો મહિમા આપણને આવવો જોઈએ કે આ જેમ ચક્રવર્તી એક ભિખારી હોય એને ચક્રવર્તન રાજનો કેટલો મહિમા આવે ચક્રવર્તન રાજ એમ ચૈતન્ય ચક્રવર્તી છે આપણું આપણે ચૈતન્ય જે છે ચક્રવર્તીની જેટલી વિભૂતિ છે એટલી વિભૂતિ આપણા સ્વરૂપમાં ભરી પડી છે એનો આપણને મહિમા આવવો જોઈએ આત્માનો મહિમા આવે અને જગતનો મહિમા ઓછો થતો જાય તો મિથ્યાત્વ ઓછો થાય નહીતર મિથ્યાત્વ ઓછું થાય નહીં કે છ મહિનાના ઉપવાસ કરી નાખે મિથ્યાત્વ ઓછા થાય નહીં કે દાન કરી નાખે મિથ્યાત્વ ઓછું થાય નહીં 5 લાખ રૂપિયા હોય 1 લાખ રૂપિયાનું દાન કર્યું પછી 5 ના 8 થયા તો રાજી થાય તો શું થયું એનો કઈ અંદરથી એની આસક્તિ ઓછી થઈ નથી દાન કર્યું એટલો લાભ મળ્યો એને ન મળ્યો એમ નહીં પણ 5 ના 8 થયા તો રાજી કે હવે 5 ના 8 થયા 2 લાખનું દાન કરો કેમ 1 લાખનું દાન કર્યું તો 5 ના 8 થયા હવે 2નું કરો તો મારે 12 થાય તો કે અંદરથી આસક્તિ ગઈ આસક્તિ ત્યારે જાય કે 5 લાખના 4 લાખ આપણે કર્યા હોય પછી 5 ના 7 થાય તો આપણને કઈ પ્રેમ આવે નહીં અને 4 ના 2 થાય તો આપણને કઈ અસર કરે નહીં તો એની આસક્તિ ઓછી થઈ નહીતર આસક્તિ ઓછી થઈ નથી તો આ બધું ઝીણું ઝીણું જોવાનું હોય છે પણ માત્ર વ્રત કોક લઈ લઈએ કે માત્ર કોઈ અપવાસ આદિ કરી લઈએ કે માત્ર કોઈ બહારના ની વસ્તુ છોડી દઈએ એથી કઈ અંતરંગનું મિથ્યાત્વ ગળે નહીં પણ જેટલી આપણી ઈચ્છાઓ ઓછી થતી જાય જેમ જેમ અને ઈચ્છાઓ ક્યારે ઓછી થતી જાય આપણને કે જગતના બધા પદાર્થો આપણે દિવસે દિવસે તુચ્છ લાગતા જાય એક દિવસ એવો આવે જ્ઞાની નાખવું છે કે સોનું થઈ જાય તો તૃણવત છે તુચ્છ છે અને આત્માનો મહિમા આવે બે વાત ભરી થવી જોઈએ આત્માનો મહિમા આવવો જોઈએ અને જગતના પદાર્થોનો મહિમા ટળી અને તુચ્છતા આવવી જોઈએ એમ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે તુચ્છતા આવવી જોઈએ એ તુચ્છતા એટલે કસાઈ એમ ઓછા થાય ને જગતના પદાર્થોમાં જેટલી જેટલી એની કિંમત આપણને ઓછી થાય અને આત્માની કિંમત જેટલી જેટલી વધે તેટલું તેટલું મિથ્યત્વ ઘડતું જાય અને પછી એક દિવસ એવો કે જગતનો કોઈ પણ પદાર્થ ગમે હોય તો એની સાથે એને કાંઈ સંબંધ નથી પણ માત્ર બાહ્યથી છોડીને ત્યાગ કરી દે એની અંદરથી બધી આસક્તિ ગઈ છે એવું છે નહીં એ તો અંદરથી એટલો આત્માનો આનંદ આવવો જોઈએ તો એની આસક્તિ ગઈ છે ને તેની આસક્તિ ગઈ નથી આ બધું છોડી અને જંગલમાં જતા રહીએ એનાથી મિથ્યત્વ ન ગળે ઠીક છે જંગલમાં જતો રહ્યો સાધુપદ લીધું તો આ બધી એને આ બધાનો વિચાર કરવાનો વખત મળે અને ધીરે 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 વિચાર દ્વારા અંદરની આશક્તિ ઓછી થાય. આપણે એમ કે ના હવે આ વસ્તુ મારે કરવું, પણ બીજી મિનિટે તને એ નવો વિચાર આવવાનો, એ જ વિચાર આવે. આપણે કહીએ હવે તો આ વાત આવું તો મારે કરવું જ નથી, આ તો હવે પાપ કરવું જ નથી મારે, એની ઉપર આપણે તીવ્ર આશક્તિ હોય તો કલાક નહીં જાય તો પછી એ જ વાત યાદ આવશે, કલાક નહીં જાય તો એ જ વાત યાદ આપણને આવશે અને આપણે કરવા મનીશ. તો મિથ્યાત્વ ગળે તો જ અંતાનુબંધી કશાય ગળે, મિથ્યાત્વ ન ગળે તો અંતાનુબંધી કશાય. એવા ને એવા રીએ બાહ્ય ક્રિયાઓ, જાણે મોટા જાણે સાધુ ન હોય ને મોટો સંત ન હોય એવી બાહ્ય ક્રિયાઓ દેખાય, પણ અંતરંગમાં કશાય એવા ને એવા હોય, અંતરંગની અંદર એવા ને એવા. મેં ઘણા સાધુઓને મળું છું, કોઈ નિંદા કરવા માટે નહીં, અમે આ છોડી નાખ્યું, અમે આ છોડ્યું, અમે આ કર્યું, અમે આ કર્યું, હવે તારું હતું કે તે છોડ્યું, એ ભાવ એનો જાય નહીં. તો સમજદાર હોય એને તો એવો ભાવ આવે કે મારું હતું જ નહીં, છોડું ક્યાંથી, છોડું ક્યાં છે, જ હતું હજી એની માન્યતા ચાલુ રહી. મારે શું કહેવું છે કે એની માન્યતા ચાલુ રહી. અમે એટલા મારા બાપ કરોડોપતિ લાખોપતિ હતા, એવા છે એક બજણા સાધુ થયા, આમ હતા આમ હતા મારા આમ આમ આમ, તે હજી એની એ વાત ચાલુ રહી છે, પણ તારું હતું જ નહીં, એવો ભાવ કેને આવે છે, એનો ભાવ ના આવે એને. તો એ તો એમાં ને એમાં કે મેં એટલું બધું છોડ્યું, એટલું બધું કર્યું, એનાથી ન છૂટે. તો આપણે જેટલી જેટલી આશક્તિ ઓછી થતી જાય તેમ તેમ મિથ્યાત્વ ઓછું હોય, જગતના બધા પદાર્થો પ્રત્યે આશક્તિ ઓછી થઈ જાય. ક્યાંય આપણે સુખ બુદ્ધિ ન રહેવી જોઈએ, ધીરે ધીરે બધી સુખ બુદ્ધિ આપણે ઓછી થવી જોઈએ. અને આત્મામાં જ સુખ છે, આત્માનો મહિમા આવવો જોઈએ. આત્મા જેવું જગતમાં કોઈ પદાર્થ છે જ નહીં તો જ મિથ્યાત્વ ગળે, બાકી કોઈ બાહ્ય ક્રિયાઓથી મિથ્યાત્વ ઘડતું નથી. બાહ્ય ક્રિયાઓ આપણે છોડી દઈએ તો આપણે શું થાય કે એટલો સત્સંગનો આદિ એવો વખત વિશેષ મળે, પણ એ પાછા જ્ઞાની મળે તો, નહીતર અજ્ઞાની ગુરુ મળે તો તમને ઊંધે ચડાવી દેવાના, એ કઈ હવડે રસ્તે ચડાવી શકે નહીં. આસક્તિ કેવી ચીજ છે કોઈ જુઓ, આમ કે એ ઓછી થવી જોઈએ બસ તો જ કામ થાય. બાકી એક એક વસ્તુ એક 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 પાંદડું તમે તોડી નાખો તો કેવી જાળના પાંદડા મૂળ કેવી તૂટી જાય એક પાંદડું, તો બાહ્યનો ઉપવાસ આદિ જે કરવાની ક્રિયા એક એક પાંદડું તોડવા જેવી છે. ઉપરથી દેખાય મેં કઈ કહ્યું, અંદરથી કઈ એનો રોગ ગયો હોય નહીં, અને પછી બિચારા એવા હોય કે જે ત્યાગ ન કરી શકતા હોય અને આસક્તિવાળા વિશેષ જીવ હોય, અને એ પછી કોઈ સાધુને જુએ કહો કઈ કેટલો ત્યાગ કર્યો છે, કેટલો ત્યાગ કર્યો, એને બિચારાને એ જ મહિમા આવે ને, પોતે નથી કરી શકતો જે કામ મેં પહેલા કર્યું, પણ ત્યાગ કોને કહે એને ખબર જ ન હોય, એટલે બધા મહિમા કર્યા વિના રે ને હો. દિગંબર મુનિ હેંગલમાં રહ્યા છે આમ રે તેમ, એટલે બધો બહારનો મહિમા છે, એનો અંતર કેવું છે એ જો. અંતરમાં જે છે જ્ઞાનીનું અંતઃકરણ છે એ જોવા યોગ્ય છે, જ્ઞાનીનું અંતઃકરણ જોવા યોગ્ય. સ્થાનિકના અંતરણમાં ક્યાંય ઈચ્છા કે કોઈ જાતનો બાય ગ્રસ્તનો વ્યવહાર હોય, રાજા હોય, અંતરમાં જરાય નહીં પણ
નિર્લેપ તમારામાં સૌમ્ય વૃત્તિ તો
આવે જ નહીં. અંદરણ કશા પ્રમાણમાં આવે, ઉપર ઉપરથી દેખાય, અંદર એવું ને એવું હોય, આ જ સમજવા જેવું છે. સામે ભાવ આપણે ક્યારે આવે કે આખા જગત ઉપરથી ઉઠી આપણે જઈએ ને આપણા આત્મામાં, આત્મા પોતે સમતારૂપ છે, તો આપણે આત્મામાં આવીએ તો સમતા પ્રગટ થાય. એની પહેલા સમતા પ્રગટ થાય ને, એની પહેલા સગત જે પ્રગટ થાય એ તો ખોટી સમતા, સમતા ઉપર છેલ્લી સમતા પ્રગટ થાય. હું સાધુ થઈ ગયો પછી એ તો સમતા ઉપર છેલ્લી સમતા છે. અંદરની સમતા ક્યાં છે, અંદરની સમતા ક્યાં આવે છે, અંદર એક કસાય તો પેલો માન કસાય તીવ્ર પડ્યો હોય એ પોસાજ કરતો હોય, અને એક કસાયમાં અનંત કસાય ભેરા ભળેલા જ હોય, એક કસાય જુદો એવું હોતું નથી. એક ઈચ્છા આ વખતે આપણે એક ઈચ્છા નથી, પણ આવતો ભાવે તો બિલાડીનો ભાવ આવ્યો તો ઉંદર ખાવા, અંદર ઈચ્છા પડેલી જ છે હજી, એ બધી ઈચ્છાઓ અંદર પડેલી છે, એવી ને એવી પડેલી છે. આપણે ઘાસ ખાવાની અત્યારે ઈચ્છા થાય છે ના, પણ ઢોર થશે તો ઘાસ જ ખાશે, એ પ્રત્યે પણ આનંદ ભાવની બધી ઈચ્છાઓ અંદર હજુ એ પડી છે, એકી ઈચ્છા ગઈ નથી. એટલા માટે જેટલી આપણી આસક્તિ પરપદાર્થમાં ઓછી થાય એટલી જ આપણી ઈચ્છા ઓછી થાય, અને એટલું જ મિથ્યાત્વ ગળે, અને મિથ્યાત્વ ગળે એટલો જ ખરો ધર્મ થાય. મિથ્યાત્વ ન ગળ્યું અને બહાર બધો ત્યાગ કરીને રાજના રાજ છોડી અને દિગંબર મુનિ થઈને જંગલમાં આખી જિંદગી ગાળે તો એનું મિથ્યાત્વ અંશે ન ગળ્યું. એવું ને એવું હોય, ઉલટો માનતા સાહેબ પોસે જાય મિથ્યાત્વ અંદર એવું ને એવું પડ્યું હોય અને લોકો એને ખૂબ માન આપે અને અંદર મિથ્યાત્વ હોય એટલે માનતા સાહેબ પોસે જાય. માન ક્યાં ગયું છે? અંદર ગયું જ નથી, અંતર્બંધી માન પડ્યું જ છે. એ તો ક્યારે જાય? આત્મદર્શન થાય ત્યારે, એની પહેલા અંતર્બંધી માન જાય જ નહીં. તો એમાં કાંઈક કોક ને કોક કસાય પોસતો જ હોય, ન પોસે એવું બને જ નહીં. મિથ્યાત્વ જાય પછી જ કસાય ની જળ જાય, એની પહેલા કસાય ની જળ જાય. આ વાત લોકોને સમજવી બહુ મુશ્કેલ છે. વિચાર કર્યો ન હોય, કોઈ સમજાવનાર એવું મળે નહીં, અને એમને એવા ને એવા સમજાવનારા હોય, બહારની ક્રિયાઓનો જ જોગ આપ્યો કરે, આ કરો આ કરો આ કરો આ કરો આ કરો 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 એમ કરે. મૂળ વાત પ્રત્યે ન બતાવે. જઈએ ઉપાશ્રીમાં જઈએ તો શું કે, સમય કરો, પ્રતિક્રમણ કરો, અમેર કરો, એકાસણ કરો, તપ કરો, ત્યાગ કરો, બહુ તો દીક્ષા લઈ બોલાવે, બહુ તો કે યાત્રા કરી આવો, શું સમજ શિખર નહીં, યાત્રા કરી આવો બસ. એટલે એટલે તમે ધર્મી, એમ ધર્મ થતો નથી. અંતરની આશક્તિ ઘટે નહીં ત્યાં સુધી ધર્મ થતો નથી. તો એ આશક્તિ જતા મિથ્યાત્વ ઓછું થાય, અને મિથ્યાત્વ ઓછું થાય તો જ અંતર્બંધી કષાય ઓછા થાય. એક વખત અંતર્બંધી કષાય જાય તો પછી બાકીના જે કષાયો છે ત્રણ મૂળ ચાર, તો ચોથે ગુણસ્થાને આવે એટલે અંતર્બંધી કષાય જાય, પાંચમે ગુણસ્થાને આવે તો અપ્રત્યાખ્યાને વર્ણ કસાઈ જાય, છઠ્ઠે સાતમે ગુણસ્થાને આવે તો પ્રત્યાખ્યાને વર્ણ કસાય જાય, અને બારમે ગુણસ્થાને કે સંજલન કસાય જાય. પણ સંજન કલાસો તો અતિ અલ્પ કસાય છે. તો એનું કેવી રીતે કહ્યું છે, એનો સિમિલી કેમ આપી છે કે અંતર્બંધી કસાય કેવો હોય, તો કે પથ્થર ઉપર લીટી કરી હોય એવો. પથ્થર ઉપર લીટી કરી હોય એ જાય, પથ્થર ઉપર ટાંકણેથી ટાંકણેથી એક મોટી એક ઊંડી અડધા ઇંચની લીટી કરી હોય એવો અંતર્બંધીનો કસાય છે. જાય એ જાય નહીં. ત્યારે પ્રત્યાખ્યાન વર્ણ કસાય કેવો છે, કે ભીની માટી હોય એની પર આપણે લીટી કરી હોય. અને પાંચમે ગુણસ્થાને કે કેવો કસાય હોય, કે રેતીમાં લીટી કરી હોય. અને છઠ્ઠે સાતમે ગુણસ્થાને કેવો કસાય, પાણીમાં લીટી કરી હોય. પાણીમાં લીટી કેટલી વખત રહે, તો મુનિને કસાય રહે નહીં, શુભ કસાય જ મુનિને હોય. સેજ પાણીમાં લીટી કરી કેટલી વખત કસાય રહે, તો આ એની સિમિલી આપવામાં આવી છે. ચાર પથ્થર ઉપર લીટી, આ લીટી એ પથ્થર ઉપર લીટી ક્યારે ઉપર પાણી ઢોરે વગેરે લીટી જતી રહે ના, તો એવો તીવ્ર હોય. ભલે ઉપર ન દેખાય, ઉપર દેખાય એને કસાય કહેવામાં આવતો નથી. ઉપર ન દેખાય જો એક મુનિ હોય, મિથ્યાદ્રષ્ટિ મુનિ હોય, બહારથી તમને સૌમ્ય લાગે, શાંત લાગે, કઈ બહારથી ક્રોધ ન દેખાય, પણ અંદર અનંત ક્રોધ પડેલો છે. અને જ્ઞાની હોય, શ્રીમદ રાજચંદ્ર બુદ્ધ જ્ઞાની હતા, વ્યવહાર કરતા હતા, બધું કરતા હતા, અંદર કસાય જરાય ન મળે. તો દેવકર્ણજી મુનિએ પૂછ્યું તો કે તમે આ હીરા માણેકમાં બધામાં બેઠા છો તો તમને રાગ નથી થતો એની ઉપર? તો કે મુનિ, અમે તો એની હળાળ ઝેર જોઈએ છે. અમે પરાણે આ બેઠા છીએ, અંતરથી એના આત્માનું એટલું વેદન હોય, એટલી શાંતિનું અંદરથી અપૂર્વ વેદન હોય, જગત આખું જગત એમને ખારું લાગતું, જગત એક પણ પદાર્થ પ્રત્યે એની આશક્તિ ન હોય એમ દેખાય વેપારની અંદર. એમના પત્ની પણ હતા, બાળક પણ હતા, પણ કાંઈ કરતા કાંઈ એમની ઉપર એમને મળે નહીં. તો પૂરું કર્મનો એમનો ઉદય હતો એટલે એવો યોગ એમને થાય, પણ અંતરથી જરાય પણ આશક્તિ એમને હોય નહીં. તો આ આવું ન હોય ત્યારે જ્ઞાન થાય, એમથી જ્ઞાન થતું નથી. તો બહારથી દેખાય બધું એમને એમ દેખાય, અંદરમાં કાંઈ ન મળે કશું. જેમ પેલું કમળનું પત્ર હોય તો પાણીમાં પડેલું દેખાય, પણ આમ કરો તો જરાય પાણી નહીં. એમ જ્ઞાની પુરુષો ને જગતના કોઈ પદાર્થ સ્પર્શતા નથી. પછી કોઈક એની ગર્દન ઉડાડી દઈએ તો જ્ઞાનીને એમ ન થાય, જ્ઞાન એમ છે કે મેં પૂર્વે પાપ કર્યું છું, નાનું આની ગર્દન ઉડાડી છે તો આ થાય છે, મારે ગર્દન જ નથી. જ્ઞાનીની ગર્દન છે જ ક્યાં? જ્ઞાની શરીરમાં શરીરથી તો અલગ થઈ ગયા છે. દેહ છતાં જેની દશા વર્તે દેહા, દેહથી અતિ પોતે વર્તી રહ્યા છે, તો દેહને શું થવાનું છે? જે થશે થશે, રોગ આવ્યો જેમ સનત કુમાર ચક્રવર્તી હતા, તેમને કોઢ થયો, 700 વર્ષ સુધી એને કોઢ રહ્યો, દેવતાએ કહ્યું કે હું તારો કોટ મારે કરવું, મારે કર્મ પૂરા થશે તેની બળે જતો રહેશે. તો એ કોટ થયો એટલું દર્દ છે, પણ અંતરથી એને એ દર્દનું વેદન નથી, કેમ કે એને આત્માનું વેદન છે. તો એને આ વેદન હોય, દુઃખનું એને વેદન હોય નહીં, બહુ તીવ્ર હોય તો થોડુંક દુઃખનું વેદન થાય, પણ એ પણ દ્રષ્ટા ભાઈ મારાથી ભિન્ન જ હોય. આ બધી જ્ઞાનીની ખૂબીઓ હોય છે, એનું જેટલું આપણે વિસ્તારથી વર્ણન કરીએ એટલું. તો કોડ હોય તીવ્ર બહારથી, એની શાંતિનો ભંગ ન થાય જ્ઞાની. જ્ઞાની બહારથી ક્રોધમાં દેખાતા હોય, પણ અંદર શાંતિ ચાલુ હોય. શું અંદર? અમે મોદી હતા તો બહુ ગરમી હોય તો કઈ દાદા ગરમી નથી થતી, ભાઈ અમારા અંદરનું એર કન્ડિશન ચાલુ થયું છે, એ તો બંધ થતું જ નથી, તમને કેવી રીતે ગરમી થાય? એમ જ્ઞાનીને અંદરથી અનંતી ઠંડક પ્રાપ્ત થઈ ગઈ છે, એને કેવી રીતે ગરમી થાય? બહારથી દેખાય કોઈ વખતે ક્રોધમાં, પણ અંદર ક્રોધ કશું જ્ઞાનીની છે જ નહીં.
પણ અંદરથી ક્રોધ હોય ત્યારે જ બહાર દેખાઈ શકે
ને, પણ એવું એ અંદર ન હોય ને બહાર દેખાય, એવું જ્ઞાનીને ઉદય હોય ને, કોઈ ઉદય હોય તો ઉદયમાં એને જોડાવવું પડે. જેમ કે ભગવાન રામચંદ્ર હતા તો એને લડાઈમાં જોડો, અંદરથી એને કાંઈ હતું નહીં, કેમ કે ભૌમોખ તદ ભૌમોખ ગામી હતા. બાહુબળી અને ભરત મહારાજા બે ભાઈઓ લડતા હતા, પણ બે સમ્યક દ્રષ્ટિ હતા. અંદરંગ બાયથી દેખાય, અંદરંગ એને ક્રોધ હોય નહીં. એમ જ્ઞાનીને કોક વખતે, આ તો મોટા મોટા દાખલાઓ, પણ સામાન્ય જે જ્ઞાની હોય એ કોક વખતે એવો પૂર્વનો ઉદય હોય એની સાથે, તો એ વસ્તુ એને દેખાય. એમ તો જ્ઞાની બહારથી તો કોઈ વખતે કે એને પોતે ધ્યાનમાં બહુ બેઠા હોય, કોઈ વખતે પાંચ દસ પંદર માણસો આવે એને કે, તો કોઈ વખતે ખીજાય નહીં કે આમ તમે કેમ કરો છો, પણ અંદર કાંઈ ન હોય, અંદરની એની શાંતિ ન જાય. તો અંતર શાંતિની આ જ પરીક્ષા છે કે જેની અંતરની શાંતિ એક સમય માત્ર પણ જાય નહીં, ભલે બાહ્ય બધું હોય. 105 ડિગ્રી તાવ આવ્યો હોય જ્ઞાનીને, પણ જ્ઞાનીની અંદરની શાંતિ, એ તાવ એની અંદરની શાંતિનો ભંગ ન કરે. અને મિથ્યાદ્રષ્ટિને 103 ડિગ્રી તાવ આવ્યો તો હાય હાય હોય થઈ જાય, હાય હોય થઈ જાય. તો આટલો ફેર છે, એની અંદરની શાંતિ ન જાય. કેટલાય આપણે જોઈએ બૈસુકુમારના આને કેટલાય દાખલાઓ છે આપણે ત્યાં, પણ એની અંદરની શાંતિ વધતી ગઈ. કેશુકુમાર અંદરની શાંતિ વધતી ગઈ અને કેવું જ્ઞાન પ્રગટ કર્યું, માથે પેલી સગડી મૂકી હોય તો એવા તો કેટલાય શાસ્ત્રોમાં તો દાખલાઓ છે. તો અંતર શાંતિ જ્ઞાનીની જાય નહીં, આખું બ્રહ્માંડ ખળભળી જાય પણ જ્ઞાનીની અંતર શાંતિ ન જાય, કોઈ પણ વખતે ન જાય. એ જ્ઞાનીની ખૂબી છે, એને અંતર બંધ કસાય ગયો, બહારથી દેખાય તમને, અંદરની તો કરુણા જ હોય, એમની શાંતિ જ હોય, એની શાંતિનો ભંગ ન પડે. એ સાચી શાંતિ, એ શાંતિ મિથ્યા દ્રષ્ટિ સાધુ ના આવે, કેમ કે મિથ્યાત્વ ગયું નથી. મિથ્યાત્વ સંસારનું મૂળ છે, રાગદ્વેષનું મૂળ છે, ક્રોધ કસાય આદિનું મૂળ છે. એ જાય નહીં ત્યાં સુધી ઉપરથી બધું શાંતિ દેખાય, પણ અંદર જરાય એને શાંતિ ન હોય. આત્માની શાંતિ પ્રગટ થઈ હોય તો જ એને શાંતિ છે, અને એ આત્માની શાંતિ જેને પ્રગટ થયો એને બાયથી કદાચ ક્રોધ તમને દેખાય તો પણ અંતરની એની શાંતિ હણાય નહીં. તો મિથ્યા દ્રષ્ટિને ઉપરની શાંતિ હોય, પણ જ્યાં ક્રોધ થયો તે શાંતિ જતી રહે, અને શાંતિ એટલે ક્રોધ થઈ જાય. તો આટલી આટલો ફેર છે. હવે એ ફેર સામાન્ય જીવને ખબર પડતી નથી, વિચારે કોઈ દિવસ કર્યો હોતો નથી, અનુભવ તો છે જ નહીં. તો કોઈ વખત આ સાંભળીને પછી અંદરથી એને એવો અનુભવ થાય ત્યારે એને પોતાને ખ્યાલ આવે કે આ શાંતિ એવી શાંતિ છે જે કોઈ દિવસ જાય નહીં. ગમે એવું બહારનું કારણ આવે તો વિક્ષેપ એને પડે નહીં. તો જંગલમાં જતા હશે તો એને કઈ પરિસરો નહીં આવતા, પણ એને પરિસરો અસર જ ન કરે. માટે મુનિઓએ પરિસરનો જય કર્યો છે. જય કોને કહેવાય? કે અસર ન કરે ત્યારે. તો મુનિઓ શું કહે છે? મુનિઓ પરિસર સહન નથી કરતા, મુનિઓ તો પરિસરનો જય કર્યો છે. એટલે એની અંતર શાંતિ ના તીવ્ર તડકો હોય, એવો બહાર તડકો હોય, પણ અંદરની એટલી બધી શાંતિ હોય કે તીવ્રો એને કાંઈ ખબર જ નથી કે અંદર છે કે નહીં. એટલો એ તરફ એનું લક્ષ્ય ન જાય, એનું લક્ષ્ય પણ જતું નથી. તો બહાર જંગલમાં એ છે, હવે એને નથી કોઈ રહેવાનું ઘર કે નથી કાંઈ ઓઢવાનું, તેને ઠંડી નહીં પડતી હોય, પર્વતમાંની અંદર શિયાળામાં નહીં ઠંડી પડતી હોય, વરસાદ નહીં પડતો હોય, અને બીજા જાનવરોના આના તેના બીજા માણસો અજ્ઞાની માણસો નગ્ન દિગ્ગમર મુનિઓ હોય તો અજ્ઞાની માણસો એને હેરાન કરે, લાકડી બારે આ કરે તે કરે, કેટલા પરિસરો આવે, પણ એકે પરિસરમાં એની અંદરની શાંતિ ચલિત થાય નહીં જુએ પણ નહીં કોને આ કર્યું છે. શું શ્વેતાંબર ની અંદર આવે દિગંબરમાં નથી આવતું, ભગવાનમાં આવીને કાનમાં ખીલા ઠેકવા હોય દિગંબરમાં એ વાત નથી, છે હશે તમે, પણ એને ખબર નથી કોને ઢોકાય એને, કેમ કે પોતાને આનંદમાં એવા પ્રચુર સંવેદન એમને કહે છે, એટલી શાંતિ હોય કે એનો પગ કોઈ કાપી નાખે તો એને એમ ના થાય કે મને દુઃખ થયું છે, દુઃખ અસર ન કરે. તો એવી તો જંગલની અંદર એને પરિસર નહીં આવતા, 22 પ્રકારના પરિસરો છે, એમાં ઘણા પ્રકારના પરિસરો જ્ઞાની આવે, પણ એ અંતરની શાંતિનો ભંગ ન થાય. તો એનો કસાય ગયો છે, એને અંતર શાંતિ પ્રાપ્ત થઈ છે, એને સામ્ય ભાવ સમતા ભાવ પ્રાપ્ત થયો છે, અને એને સાચો સમતા ભાવ પ્રાપ્ત થયો કે જે સમતા કોઈ દિવસ જાય નહીં, કોઈ પણ બહારના પ્રતિકૂળ કોઈ પણ પ્રસંગોની અંદર જ્ઞાનીની પ્રસન્નતા અને શાંતિ જાય નહીં, એવું મિથ્યા દ્રષ્ટિને થાય નહીં. એ તો બહાર જંગલમાં ગયો ખૂબ ટાઢ લાગે તો કે જલ્દી જાઓ ઘરે પહોંચો જલ્દી, ફ્લેગ સ્ટાફની અંદર બહુ ઠંડી લાગે, ફ્લેગ સ્ટાફમાં ઘણી ઠંડી લાગે, વર્તા વર્તા ગ્રાન્ડ કેનિયન જીવને આવે તો કહે જલ્દી ઘેરે પહોંચો, બહાર ઉભો હોય ને તરત અંદર આવી જાય, એ ચાલ ચાલો ચાલો જલ્દી જવા જલ્દી, બહાર ઉભું રહેવાતું નથી. તો જ્ઞાનીને અંતરંગ કસાય શક્તિ નહીં હોવાથી એને એની શાંતિનો ભંગ થતો નથી. તો આ કસાયનું સ્વરૂપ છે, આ કસાય આમ સમજવાના છે, થોડો કસાય ઓછો કસાય ઘડીકમાં આ કર્યો એ કસાયનું સ્વરૂપ છે નહીં. શું જેમ પેલો બગલો હોય ને આમ માછલા માટે આમ શાંતિથી આમ ધ્યાનમાં બેઠો હોય તો એને તીવ્ર કસાય છે, એ વખતે ઉપરથી દેખાય છે, ઉપરથી દેખાય છે નહીં. બિલાડી હોય તો એનું બચ્ચું એને પકડ્યું હોય અને ઉંદરે પકડ્યું હોય, હવે ઉંદર પકડ્યો ત્યારે એને તીવ્ર કસાય છે, એવી રીતે એને પકડ્યો હોય અને તેના બચ્ચાને ના પકડ પકડમાં ફેર છે એમ બાહ્ય ક્રિયાઓ ક્રિયાઓમાં ક્રિયા તો બે એક જ દેખાય કે બચ્ચું પકડ્યું છે બિલાડીએ અને ઉંદરે પકડ્યો છે, પણ બેમાં પકડમાં ફેર હોય છે. એમ જ્ઞાનીની બધી બહારની ક્રિયાઓમાં આવો તફાવત, અંતરંગમાં એમને કોઈ જેની ઈચ્છા જ નથી, સમગ્ર ઈચ્છાનો નિરોધ થાય છે જ્ઞાનીને, જગતના કોઈ પદાર્થની ઈચ્છા નથી ત્યારે જ એ જ્ઞાની હોય, અને જ્ઞાની ત્યારે જગત કહો મારે ઈચ્છા નથી, પણ અંદરથી તને શાંતિનું વેદન છે, તારી શાંતિનો ક્યારેય રાત ને દિવસ ગમે ત્યારે ભંગ પડતો નથી અને સતત તને વેદન છે આત્માનું, તો હું આ જ છું ને આ નથી એવું સતત ભેદજ્ઞાન જ્ઞાનીને વર્તે છે. એવું જયારે જ્ઞાનીનું સ્વરૂપ આત્મા ત્યારે કસાઈ ગયો કહેવાય, ત્યાં સુધી કોઈ કસાઈ ગયો નથી, શાંત બેહી ગયા માળા લઈને એટલે કસાઈ જતો રહ્યો છે, એવો ને એવો નિમિત્ત આવશે એવો ને ઉભો થશે, ના માળા લઈને બેહી ગયા હોય અને પછી છોકરું આપણું હોય પડ્યું ઉપરથી રમતું હોય ને આપણા માળા લઈને બેઠા તો ક્યાં જાય, તરત શાંત ભંગ થઈ જાય, શું થયું શું થયું શું થયું પડ્યું કે પડી ગયું શું થયું કે પડ્યું, તો જ્ઞાનીની શાંતિનો કોઈ દિવસ ભંગ થતો નથી. એ શાંતિને ભગવાને સાચી શાંતિ કહી છે, બાકી કોઈ શાંતિને સાચી શાંતિ કહી નથી, બાકી બધી શાંતિ ઉપર છલી કહેવાની, ઉપર છલી કહેવાની, બાકી કઈ અંદર હોતું અંદર કઈ. આવી શાંતિ આપણે પ્રગટ કરીએ તો આપણે કાયમ માટે સુખી થઈએ, ત્યારે જ આપણા કસાય ગયા કહેવાય. આવી શાંતિ જ્યાં સુધી અંતરમાંથી પ્રગટી નથી ત્યાં સુધી આપણને અનંત સંસાર એવો ને એવો ઉભો છે ઉભો છે ને ઉભો છે, અને આ શાંતિ પ્રગટે ત્યારથી હવે આપણે એ શાંતિ કદી છૂટશે નહીં, અને એ શાંતિ વધતી 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 અનંત શાંતિને પ્રાપ્ત થશે, અનંત સુખને પ્રાપ્ત થશે. અનંત સુખ કો, અનંત શાંતિ કો, અનંત સામ્ય ભાવ કો, અનંત સમતા કો, એ બધા એકાત્વાચક શબ્દો છે. તો અનંત આપણે શાંતિ શાંતિ જ્ઞાનીની શાંતિ દિવસે 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 શાંતિ કો કે સુખ કો દિવસે 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 વધતું જાય છે, તો પૂર્ણ થાય ત્યાં સુધી પૂર્ણ 13મી ગુણ સ્થાનકે પૂર્ણ થઈ જાય, અને અનંત જ્ઞાન અનંત દર્શન બધું પ્રગટ થઈ જાય, તો પૂર્ણ એને પ્રગટ થઈ જાય. પણ જ્યાં સુધી આ અંશ પ્રગટ્યો નથી ત્યાં સુધી કઈ કોઈ પણ ધર્મ થયો છે નહીં. સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે, એના પહેલા કોઈ ધર્મ છે નહીં. સમ્યક દર્શન ન થાય, મિથ્યાત્વ ગળતા 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 જો એનું ગળી ન ગયું તો એને અનુસંધાન આવતા પણ ભલે થઈ જાય એ ભાવનું, પણ એની દ્રષ્ટિ સાચી હોય છે કે મારે તો મિથ્યાત્વ ગાળવું છે અને એના જ ઉપાય લેતો હોય તો અત્યારે ઓછું થતા થતા ધારો કે એને 75 ડિગ્રી સુધી ગાળી નાખું 25 ડિગ્રી રહ્યું તો એવા જીવને આવતા ભાવની અંદર એ બધી વાતનું અનુસંધાન એ બધું યાદ આવે એ વાતનું અનુસંધાન થઈ અને પોતે જેમ કાંજી સ્વામી આદિ પ્રાચંદ્ર આદિ અહીંયા સમ્યક દર્શન પ્રગટ કર્યું કે પૂર્વનું બહુનું આ પ્રમાણે લઈને આવેલા તો અહીં પોતે પ્રગટ કર્યું તો આપણે પ્રગટ કરી શકીએ. પણ આપણું સ્ટેપ સાચું હોવું જોઈએ. ઉપરનું બાહ્ય ક્રિયામાં અને બાહ્ય ત્યાગમાં અને બાહ્ય ઉપાસાદીમાં ધર્મ માની બાહ્ય એક કલાક બેઠા અને બોલી ગયા અને સમયક થઈ ગઈ હા હા જે પ્રતિક્રમણ તરતરાત બોલી ગયા એટલે પ્રતિક્રમણ થઈ ગયું અને ધર્મ થઈ ગયો. એવો ધર્મ સસ્તો નથી. લોકો સસ્તો કરી નાખે એથી કઈ ધર્મ સસ્તો થઈ જતો નથી. ધર્મની શરૂઆત આત્મદર્શનથી થાય છે. એની પહેલા કોઈ ધર્મ છે જ નહીં. માટે શરૂઆત એટલા માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. અને એ મોક્ષ માર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી થાય છે અને વધતી 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 પૂર્ણ તેરમી ગુણસ્થાનકે થાય છે. પણ ચોથું ગુણસ્થાનક જેને આવ્યું છે એને તેરમું ગુણસ્થાનક આવવાનું આવવાનું ને આવવાનું જ છે. પછી એ ભાવે આવો કે પંદર ભાવે આવો કે ત્રણ ભાવે આવો કે વધારે વધારે અર્થ પૂર્વક પરાવર્તન કાળ થાવ પણ એને આવ્યા વિના રહે નહીં. ઘણા ભાવો થઈ જાય એ તો કોક જીવને. મોટા ભાગને તો પંદર ભાવથી વધારે ભાવ થતા નથી. મોટા ભાગના જીવોને આત્મદર્શન પછી પંદરથી વધારે ભાવ થતા નથી. કોક જીવ આશ્રય થાય છે એ વાતો શાસ્ત્રમાં કહેવામાં આવી છે. તો ધર્મની શરૂઆત મિથ્યા દર્શન અને અંતાનુબંધી કશા જાય ત્યારથી જ ધર્મની શરૂઆત થાય. એના પડતા કોઈ એમ કહેતો કે હું ધર્મી છું તો વ્યવહારથી ધર્મી છે. એ તો લૌકિક ધર્મ છે. લોકોત્તર ધર્મ નથી, સાચો ધર્મ નથી, પરમાર્થ ધર્મ નથી. લોકોત્તર ધર્મ તો સમ્યક દર્શન થાય ત્યારથી શરૂઆત થાય છે. એવો તો અનંતવાર આપણે મુનિપદ લીધું. મુનિપદ ધાર અનંતવાર નવગ્રેવક ઉપજાયો છઢાળામાં આવે છે ને. પણ આત્મ જ્ઞાન વિના લેસ સુખનો પાયો છઢાળામાં આવે છે ને. તો એવું તો આપણે અનંતવાર દેવલોકમાં જઈ આવ્યા તો દેવલોકમાં મફત ગયા નહી. આવું સાધુપદ બાહ્યનું સાધુપદ લઈને આપણે ગયા છે. ઘણી વખત આપણે આ સાધુપદ બાહ્યનું વ્યવહાર ચારિત્ર અનંતવાર આ જીવે પાડ્યું છે. પણ સાચું ચારિત્ર ભાવિ ચારિત્ર એને પ્રગટ્યું નહીં. ભાવ ચારિત્ર એટલે તો પ્રચુર આત્માનો આનંદ એને ભાવ ચારિત્ર કહેવામાં આવે છે. એવું આપણે કદી કોઈ દિવસ કર્યું નથી. એવા બાહ્ય ચારિત્ર અનંતવાર લઈ લીધા અને એથી કોઈ કલ્યાણ થયું નથી. એટલે કે બાહ્ય ચારિત્ર કોઈ ન લઈએ એવી વાત કહેવાની નથી. પણ બાહ્ય ચારિત્ર લઈ અને પોતાનું મિથ્યાત્વ ગાળવાનો જો પુરુષાર્થ કરે તો એને વિશેષ અનુકૂળતા છે. સંસારમાં રહી એના કરતા ચારિત્ર જેને લીધું એને આ માર્ગમાં જવાની વિશે. પણ એ ચારિત્ર બાહ્ય ચારિત્રને ચારિત્ર માની લઈએ તો એ મોટા મોટી ભૂલ કરે છે. અને એવી ભૂલ આપણે અનંતવાર કરી ચૂક્યા છીએ. એટલા માટે કહ્યું ને મુનિગત ધાર અનંતવાર નવગ્રેવક ઉપજાયો. નવમી ગ્રેવક સુધી આપણે છે. પણ આત્મજ્ઞાન વિના લેખ સુખના પાયો. પણ આત્મજ્ઞાન પ્રગટ કર્યું નહીં. બાહ્ય ચારિત્ર પાડો તેનું ફળ તો મળવાનું જ છે ને. તમે ચારિત્ર પાડો, બાહ્ય પંચમહાવ્રત આદિ પાડો, એટલું પાપ આદિ ન કરો, એટલું પુણ્યભાવ તમારો હોય તો એનું ફળ ન મળે. પુણ્યનું પણ એ સંસાર છે. સંસારનો નાશ એને થતો નથી. તો ધર્મની શરૂઆત ચોથા ગુણસ્થાનકે થાય છે. એની પહેલા કોઈ ધર્મ છે નહીં. આત્મદર્શન વિના કોઈ ધર્મની શરૂઆત છે નહીં. પછી કોઈ અભિમાન કરતો હોય તો ભલે કરે, હું આ કરું છું, મેં આ કર્યું, હું બ્રહ્મચારી થઈ ગયો, મેં છુલક થઈ ગયો, અલગ થઈ ગયો, બધું થઈ ગયો, અંદર એવું એવો કસાય શક્તિ પડી હોય તો માત્ર એ પોતાના માન કસાયને પોષે છે. એનો કોઈ સંસાર ઓછો થાય નહીં. તો બાહ્ય કોઈ ક્રિયાથી, શરીરની કોઈ ક્રિયાથી આત્માને ધર્મ થતો જ નથી. આત્માની ક્રિયાથી જ આત્માને ધર્મ થાય. શરીરની કોઈ ક્રિયાથી આત્માને ધર્મ થાય. હવે શરીર તું જુદો, આત્મા જુદો, તો શરીરની ક્રિયાથી આત્માને શું થાય? એટલે બે ભિન્ન ચીજ પડી છે. હવે શરીરની ક્રિયા બધું છોડી દીધું, ઘર છોડવા, એ તો બધી બાહ્ય ક્રિયાઓ છે. એ તો શરીર આશ્રિત બધી ક્રિયાઓ છે. એનાથી ધર્મ થતો નથી. તો ધર્મનું મૂળ છે તે સમ્યક દર્શન છે. સંસારનું મૂળ છે તે મિથ્યા દર્શન છે. તો જ્યાં સુધી સમ્યક દર્શન ન પ્રગટ થાય ત્યાં સુધી ધર્મનું બીજ નહીં. એ ધર્મનું બીજ બોધિ બીજ કહેવામાં આવે છે. ધર્મનું બીજની શરૂઆત ત્યાંથી ચોથે ગુણસ્થાનક થાય, પછી વધી વધી અને મોક્ષ એનું ફળ થાય. પણ બીજ જ ખોટું, ફળેલું ઉગે જ નહીં. તો બીજ સાચું ક્યારે? સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે. તો સમ્યક દર્શનથી શરૂઆત થાય. સમ્યક દર્શનથી જ
મિથ્યાત્વ નો નાશ થાય અને ત્યાંથી જ આપણું.
એટલે વિચાર કરીએ તો ધર્મ બે જાતના થયા, એક
લૌકિક ધર્મ અને એક પરમાર્થ ધર્મ.